వర్ణివేశ రమణీయ దర్శనం మందహాస రుచిరానంబుజం పూజితం సురనరోత్తమిరముదా ధర్మనందనమహం విచింతయే. హే దయాళు మారా శ్రీ హరి, మారా వాలా వాలా మహారాజ, గునా మారా మాఫ కరజో, કરીને આગ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમ નારાયણાય નમો નમઃ. અક્ષરધામાધિપતયે રાજાધિરાજાય નમો સર્વોપરિ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણાય ભગવતે નમો નમઃ. પ્રાણપ્રિય પ્રાણાધાર શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. સર્વકારણ કારણ પરમ ધ્યેય મૂર્તિ શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો નમઃ. એકાકી વનવાસી કંદ ફૂલ ફલાસી અતિકૃષ્ટનો મહાતપસ્વી શ્રી નીલકંઠ વરણી રાજાય નમો. સદાનંદાઈ રે આનંદ ઘન મૂર્તયે શ્રી સહજાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. આદિ ગુરવે મહાસમર્થા સર્વ પરમ હંસ મુખ્યા ઉભય દેશાચાર્યોપર વિદ્યમાના અખંડ હરિ રૂપ નિમગ્ના પરમ દાસ મૂર્તિ શ્રી ગોપાલાનંદ સ્વામીને નમો નમઃ. સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીને નમો નમઃ. સર્વ પરમહંસેભ્યો નમો નમઃ. સદગુરુ શતાનંદ સ્વામીને નમો નમઃ. સર્વ પ્રગટ સદભ્યો હરિભક્તેભ્યશ્ચ નમો નમઃ. વિક્રમ સંવત 2071 આસો વદ અમાસ બુધવાર દિવાળી આ સાલનો છેલ્લો દિવસ. બપોર પછીનો શિક્ષાપત્રી ભાષ્યની કથાનો આરંભ થાય છે. તારીખ 11 નવેમ્બર 2015 સ્થળ કુંડળધામ ઉતાવળી નદીને આરે સીજીવાડીમાં કથા મંડપમાં આપણે ઉપસ્થિત છીએ. વાલા ભક્તો, આજે સાંજે ઉતાવળી ગંગાની આરતીનો જબરજસ્ત મહોત્સવ થશે. આપણે બધાએ આજની આ કથા પૂર્ણ થાય પછી અહીંયા શિક્ષાપત્રીની આરતી ઉતારીને શ્રીજી મહારાજ અને 500 પરમહંસથી પ્રસાદી ભૂતિ એવી આ ઉતાવળી નદીની આપણે બધાએ સામૂહિક આરતી કરવા જશું. એક દિવ્ય દર્શન હોય છે, બધાના હૃદયમાં ખૂબ ભાવ વધે, અહોભાવ થાય, ભગવાનમાં, સંતોમાં, ભક્તોમાં, પ્રસાદી ભૂત વસ્તુમાં, પાણીમાં, નદીમાં દિવ્યતા થાય, આનંદ થાય, પાપ બળે, શાંતિ મળે, એનો લાભ લેવો એ અણમોલ લ્હાવો છે. તો સાંજે આપણે દિવાળીના દિવસે રાત્રિએ સંધ્યા ટાણે ઉતાવળી ગંગા આરતી મહોત્સવ કરશું અને ત્યાં થોડી ફૂલખણી, દાડમ વગેરે પ્રગટાવીને અજવાળા કરશું. એવી હળવી આતસ્ત બાસીનો બાળકોને માટે પણ મહોત્સવ થશે. આવતીકાલે સંવત 2072ના વર્ષનો પ્રારંભ થાય છે, માટે બેસતું વર્ષ હોય સવારમાં બધા વહેલા જાગશું, ભગવાનની ભાવથી પ્રાર્થના પૂજા કરશું, બધાને જય સ્વામિનારાયણ કહેશું, મંદિરે દર્શન કરશું, સંતોને મળશું, અહીંયા સરસ મજાનું અનુષ્ઠાન કરી દિવ્ય દિવ્ય ભેટણ લીલાના દર્શન થશે. આપણું હૈયું ટાઢું થઈ જશે, આપણે પણ વાલા ભક્તોને ભેટીશું. અદ્ભુત લાવો, અદ્ભુત લાવો. દુનિયામાં માણસો તો ઘણા જન્મા છે, પણ બધાને આવો લાવો, આવી દિવાળી, આવું વર્ષ જોવાય નથી મળતું, તો માણવા ક્યાંથી મળે? વાલા ભક્તો, આપણા ઉપર ભગવાનની, સંતોની કૃપા છે, આપણને આવો બધો લાવો મળે છે. આ નાની સૂની વાત સમજશો નહીં, ઘણા પુણ્ય હોય ત્યારે આવું બધું ભગવાન આપણને આપતા હોય છે. ભગવાનને લાખો વાર થેન્ક યુ કહીએ, પગ પકડીને આભાર વ્યક્ત કરીએ, હે નાથ, હે દયાળુ, તમે અમારું બહુ રાખો છો, અમને બહુ બધું આપો છો. રીતસર બીજાની સાથે તમે પક્ષપાત કરીને અમને વધારે તમારા જાણીને અમારું ખેંચતા હોય એવું કરો છો. હે નાથ, તમારી અમ પર જે દયા છે એના ઉપર અમે પાણી ન ફેરવીએ, અમે કૃતજ્ઞ સાબિત ન થઈએ, એ પણ તમારી જ કૃપાની જરૂરથી પ્રાર્થના કરીને અમારી રક્ષા કરાવવા અમે કરગરીએ છીએ. આપની કૃપાથી જ એ શક્ય છે. હે મહારાજ, અમે તો નાના એવા જીવ છીએ, તમારી કૃપાને પચાવવી બહુ અમારે માટે મુશ્કેલ છે. આવું મોટું સુખ, આવો મોટો આનંદ, આવો મહોત્સવ, આવો માહોલ, આવી શિબિર, આવું ભજન, ધ્યાન, કથા, કીર્તન તમે અમને મફત આપ્યું છે. કદાચ અમે આ બધું પચાવી ન શકીએ અને ગાંડા કાઢીએ તો હે પ્રભુ, બહુ મોટો અપરાધ થઈ જાય તમારો. રાજી રહેજો, દયા રાખજો, અમને તમારા માનીને આડાવળા થાય તો એકાદો દંડો મારી નહીં તમારે ચરણે વાળજો. વાલા ભક્તો, આવી બધી પ્રાર્થનાનો દિવસ આજ અને કાલ છે. આપણે ખૂબ ભાવથી ભગવાનને પ્રાર્થના કરશું. આજે જ આ કથા મંડપમાં બપોરે હું જરાક લટાર મારવા નીકળ્યો હતો, આપણા કલ્પેશ મહારાજ પીપળીવાળા બહુ સરસ લક્ષ્મી પૂજન, ધનતેરસનું ચોપડા પૂજન કરાવતા હતા. બધા ભાવિક ભક્તોએ ચોપડા પૂજનનો લાભ લીધો છે. આજે થોડાક અમારા બાળકો, કિશોરોએ ઉતાવળી ગંગામાં સ્નાનનો મહોત્સવ માણ્યો છે. બહુ છોકરા આનંદમાં હતા, બહુ આનંદમાં હતા, એટલો બધો એને આમ આનંદ મળતો હતો. જીવનમાં આ બધો આનંદ કાંઈ એમને મળતો નથી. બહુ પુણ્ય કર્યા હોય, બહુ ભગવાન ભજ્યા હોય, બહુ સંતોને રાજી કર્યા હોય, એના ફળરૂપે આ બધો આનંદ હોય છે. આટલા બધા ભગવાનના ભક્ત, ભગવાનના સત્સંગી, ભગવાનના આશ્રિત, ભગવાનને માનનારા માણસોની ભેળા પવિત્ર જળમાં નાહવું ને આનંદ કરવો, સાથે સંતો. હું અહીંયા પડ્યો ને પાણી, પછી શું કરવું તારે? બાળક સાથે બાળક બની ગયો. અમારા NRI મિત્રો બધા ક્યાં ઠેઠથી, અમેરિકા લંડનથી પોતાના કામ ધંધા મૂકી, કેમે કરીને રજા મેળવી, લાખ લાખ રૂપિયા ગાડી ભાડા ખર્ચી, આ બધો દિવ્ય અલૌકિક લાભો લેવા આવે છે. તો એમની સાથે આજે અમે ઉતાવળી સ્નાન દિવાળીના દિવસે કરી લીધું. અમાસ કહેવાય, દિવાળી કહેવાય, ઉત્સવ કહેવાય, ભક્તો આવ્યા હોય એ વખતે સ્નાનનું કંઈક વધારે જ ફળ મળે છે. ખૂબ ઘનશ્યામ મહારાજને અમે અભિષેક કરી નવડાવ્યા છે આજે દિવાળીના દિવસે. ઘનશ્યામ ખુશ થઈ ગયા. વાલા ભક્તો, અમારા યુવાનિયાઓને પણ નાહવું હશે, બહેનોને પણ નાહવાની ઈચ્છા હશે. અમારા સંતો વ્યવસ્થા કરી દે, વારા કરી દે, એક ધ્યાને નાહવું, એક ધ્યાને નાહવું, એક ધ્યાને. આ શિબિરમાં, આ પર્વમાં ઉતાવળી નદી આપણી એક એવી માતા છે કે આખા વર્ષના જે પાપ લાગ્યા હોય, આવી શિબિર દરમિયાન જ્યારે ઉતાવળીમાં આપણે નાહી નાખી, ભગવાનને પગે લાખી લઈએ, એટલે બધા પાપ લૂસાય, ભૂસાય, સાફ થઈ જાય. આપણા દેશમાં નદીઓને માતા કહી છે, અને માતાનું કામ એ છે બગડેલા બાળકને સાફ ચોખ્ખું કરી દેવું. આપણે બધા જગતમાં અહીં ત્યાં ફરી રખડીએ, ધંધા કરીએ, કાંઈક ને કાંઈક પાપ કરીએ, જ્યારે માતાને ખોળે આવીને બેસીએ ત્યારે માં આપણા બધા પાપ લૂસી નાખે, ભૂસી નાખે, ધોઈ નાખે, લૂસી ચોખ્ખા કરીને પિતાના ખોળા માપે. તો ઉતાવળી માને શરણે જશું, એમાં ડૂબકી મારશું, આપણે ચોખ્ખા થઈ જશું, ભગવાન તેડે એવા રૂપાળા થઈ જાઉં. તો વાલા ભક્તો, આ બધો લાવો છે, સહેજે મળ્યો છે, કેવળ મહારાજે કૃપા કરીને આપણને આપ્યો છે. આમ તો આપણામાં તો કાંઈ એવું બહુ દૈવત નહોતું કે આપણને ભગવાન બધો લાવો આપી દે, પણ થયું છે એવું. આમાં કોઈક એવા નસીબદાર, ભાગ્યશાળી હોય, આજ્ઞાકારી હોય, પવિત્ર હોય, તપસ્વી હોય, ભક્ત હોય, નિષ્ઠાવાન હોય, એના ઉપર મહારાજ રાજી થઈને આ બધું સર્જતા હોય, રચતા હોય, ગોઠવતા હોય, દેતા હોય. આપણે તો ઓલી શેરડીમાં પાણી મૂકે તો વાંહે એરડા પી જાય એના જેવું થયું છે. ઘઉં ભેગા કાંકરા જોખાણા માળાઓ દોઢો ના ભાવે. બાકી આપણને નોખા પાડ્યા હોય ને તો આપણો કિલો એ રૂપિયો નો કોઈ આપે. આ બધા સંતો ભેળા આપણે ભળ્યા, ભગવાન આપણની સાથે બહુ દયા કરીને ભળ્યા, અને આપણે છે ને સહેજે સહેજે એમના યોગથી બહુ ભાગ્યશાળી ને કિંમતી બની ગયા, ને બધો લાવો ખાઈ પાછ કરીએ છીએ. પણ બહુ હોશિયાર માણા હોય ને બહુ સમજતો હોય આ બધાનો મહિમા, તો એ લાવો લૂંટી શકે, આ બધો લાભ લઈ શકે. સહેજે સહેજે આ બધું મળે છે, મળી શકે એવું છે, પણ કોક જ રળી શકે છે. બાકી અભાગ્યા આ સમૂહમાં આવ્યા પછી એ પણ કાંઈ રળતા કમાતા નથી. જુઓ ને, ઘણી તેજીઓ ગઈ પણ અભાગ્યા પૈસાવાળા ન થયા, રળ્યા જ નહીં. અને ઘણા માણસ તો મંદીમાંય બરાબર ગોઠવણી કરી, ધીરજ રાખી, મહેનત કરી અને રળ્યા. હારા યોગ નહોતા તોય તપશ્ચર્યા કરી, આજ્ઞા પાળી, ઘણાએ પોતાનું ભાગ્ય ઉજાળી લીધું, પુણ્ય કમાઈ લીધું, ને ઘણા આવા હારા માહોલમાં પણ રળી ન શક્યા, કમાઈ ન શક્યા, લાભ લઈ ન શક્યા. કારણ કે એને આવડ્યું નહીં, આ બધા દિવ્ય લાભોનો એને કોઈ મહિમા થયો નહીં. એટલે જ્યાં ત્યાં રખડ્યા ને જ્યાં ત્યાં પડ્યા રહ્યા, નાડાવાળા હોલા માર્યા, ગપ્પા માર્યા, ને હાંજ પાડીને, હવાર પાડીને, ખાધું પીધું, રાજ કર્યું, ભલા માણસો અટાણે આપણે જે અહીં ભેગા થયા છીએ એ જન્મો જન્મની કમાણી કરવા ભેગા થયા છે. અને થાય એવું છે, આ બજાર એવું છે, તેજી એવી છે, એવો મોકો છે. આમાં તો જો તમે હરખું ધ્યાન રાખો ને તો ભવે ભવ ખૂટે ને એટલું કમાઈ શકાય એવો માહોલ છે. તો વાલા ભક્તો, ખૂબ મહિમા રાખી, દિવ્ય બુદ્ધિ રાખી, હવના દર્શન કરીએ, આવતા જતા ઉતાવળીનું પાણી માથે ચડાવીએ, ઉતાવળીને કાંઠે ચરણ પગલા છે, ત્યાં માથું ટેકવી, પગે લાગીએ, ભગવાનની માફી માગીએ, ભગવાનને ભગવાનના સંતોના દર્શન આ જીવની આંખને હોય નહીં. આ આંખે ભાગણી છે. એ નકરી સ્ત્રીઓના દર્શન કરે, જગતના દર્શન કરે, સ્ત્રીઓની આંખો નકરા પુરુષના દર્શન કરે, પણ એવી ભાગશાળી આંખ કોણ છે કે એને ભગવાનના દર્શન થાય, સંતના દર્શન થાય. અહો, આપણી આંખના મોટામાં મોટા ભાગ એ છે કે આપણને અહીંયા જ્યાં સુધી રહીએ ત્યાં સુધી આ પવિત્ર સંતોના દર્શન થશે. જ્યાં જુઓ ત્યાં ભગવાન દેખાય, ભક્તો દેખાય, તિલક ચાંદલા દેખાય. તો વાલા ભક્તો, આ બધો લાવો ભગવાને આપ્યો છે, આપણે માણીએ. શું કામ ચૂકીએ? શા માટે ખોટ ખાવી? લૂંટી લેવાય, જેટલો લાભ મળે એટલો. ખબર છે પાછી લાભ પાંચે મેં સુબીર પૂરી, પાછા આપણે જવાનું જ છે, ગમે ન ગમે. પણ આપણે કાંઈ થોડુંક કાયમ આવા લાભમાં જીવાય, પણ આમ આટલું કાંઈ ઓછું ન કહેવાય. સમજ્યા? હરખું ટાઈમ સેટિંગ કરીને, મન મજબૂત કરીને લાભ લઈ લઈએ, મહિમા સમજીએ, તો બધું થઈ જાય. થઈ જાય. આપણે પ્લેન પકડવું હોય, ટ્રેન પકડવી હોય, કેવા બરાબર વહેલા ઉઠીને તૈયાર થઈને અડધો કલાક અગાઉ ત્યાં જઈને ખોડાઈ જાય છે કે હજી તો કાકા વાર છે અડધો કલાક, તાકા વહેલું આવવું પડે, નઈ ચૂકી ગયા તો. એમાં આપણે બહુ સાવધાન છે. ત્યાર ભલા માણસ અક્ષરધામમાં જવાની આ ફ્લાઇટ છે, આમાં મોડું પડાય નહીં, ટાઈમે ટાઈમ જો હાજર રહે ને તો હારા મારી સીટ મળે, બધું પામી જાય. સમજ્યા? હારી ફ્લાઇટ અક્ષરધામમાં જતી હોય, એમાં કૂતરો બે ગયો ને તોય માળો અક્ષરધામમાં ઉતરે, હો મૂશું મળતો. એટલે તું કૂતરો કેમ? તા કે ભલામણ આમાં ચડી ગયો ને એમાં અહીં ઉતર્યો, બાકી ભલે ને કૂતરો. એમ આવા હારા જોગમાં આવી ગયેલા ને બહુ મોટી પ્રાપ્તિ થઈ જાય છે. થોડુંક ધ્યાન રાખવું પડે, ભજન કરી લેવું પડે, ભાવના રાખવી પડે. દિવ્યતાનો માહોલ હોય એમાં માઇક બુદ્ધિ થવા ન દેવી, અડાવળા વિચારો થવા ન દેવા, મનને કંટ્રોલમાં રાખવું ને મન આગળ નર્યા દિવ્યતાના મહિમાના વિચારો કરાવવા ચાય. એ મન ભાવે એમ રખડે એમ નહીં. આપણે માથે ઉભું રહેવું દંડો લઈને કે આવા જ વિચારો તાર કરવાના છે, આવા વિચારો નથી કરવાના, મારો હુકમ છે. હારા હારા વિચારો કર્યા કરી બેઠો બેઠો ભાઈ, એમ એને કેવું. અચ્છા તો વાલા ભક્તો, આજના દિવાળીના દિને પ્રાસંગિક ઉદબોધન કર્યું મેં, અને હવે શ્રી સતાનંદ સ્વામી કૃત શિક્ષાપત્રી ભાષ્યની કથામાં આપણે પ્રવેશ કરીશું. આપણે 91મો શ્લોક આવ્યા વાલા ભક્તો. સંસ્કારાં ચાન્નિકં શ્રાદ્ધં યથા કાલં યથા ધનં સ્વસ્વ ગૃહ્યાનુસારેણ કર્તવ્યં ચ દ્વિજન્મભિઃ. આ શ્લોકમાં ત્રણ આજ્ઞા છે. પહેલી, જે દ્વિજ હોય એમણે ગર્ભાધાનાદિક સંસ્કાર કરવા. આનિક, બીજી આજ્ઞા આનિક કહેતા નિત્ય કર્મ કરવા, તથા ત્રીજી આજ્ઞા શ્રાદ્ધ કરવા. આ ત્રણેય આજ્ઞા દ્વિજોને છે, બ્રાહ્મણ ક્ષત્રિય અને વશ, આ બધા દ્વિજ કહેવાય. એ ત્રણ જે તે પોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે દ્વિજો એ કરવા, જેવો જેનો અવસર હોય એ પ્રમાણે કરવા, અને જેવી ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા. આમાં બહુ ઝાઝું બધું વિવરણ છે. તમે કંટાળી ન જાતા. શિક્ષાપત્રીની કથા અને નર્યા ધર્મ પાળવાની વાતું આપણને છે ને બહુ કાંઈ પાળવાનું તો અમથું ગમે નહીં. નાવાનું હોય, ધૂપકા ખાવાનું હોય તો મજા આવે. આ તો બધું પાળવાનું અને સમજવાનું, બુદ્ધિને આમાં બરાબર સ્થિર કરવી પડે, મનને લગાવવું પડે, એટલે બહુ ગમે નહીં. પણ મારી વિનંતી છે, તમે એમ થાય નિશાળે ગયા હશો, અમુક પીરિયડ નહીં ગમતો હોય તોય પણ તમે ત્યાં બેહીને ભણ્યા હશો, એવું જ સમજીને આ સહન કરો મને. બીજું હું હવે આ એક સાહેબ તમારા માટે પાછો વળી જીવતો થયો આવી ગયા વિષય લઈને, કેટલી આજ્ઞા છે? એક ગર્ભધારણાદિક સંસ્કાર કરવા, બીજું આનિક નિત્યવિધિ કરવો અને ત્રીજું શ્રાદ્ધ કરવા. એટલે આ ત્રણે વાનું કરવું પડે. ગર્ભધારણાદિક સંસ્કાર, સંસ્કાર બહુ જરૂરી છે. પછી આપણો આનિક એટલે કે રોજિંદો કરવાનો વિધિ, એ પણ બહુ જરૂરી છે. અને કોઈ ગુજરી ગયા હોય એનું શ્રાદ્ધ બ્રાદ્ધ કરવું જોઈએ. આ અગત્યનું છે. આ ત્રણેય આજ્ઞા અગત્યની છે. આપણે કોશિશ કરીએ, બહુ હિંમત કરીએ તો આજ એક આજ્ઞાને સમજી શકશું. પછી બીજી લેવાય જ લેશું, પણ મને નથી લાગતું બીજીમાં આપણે પ્રવેશ કરી શકશું. કારણ કે સંસ્કાર કરવા, સંસ્કાર કેટલા? હોળ. હવે હોળે મારે તમને સમજાવવાના, એટલે વાર તો લાગશે ને. તમને પાછું એમ તો ન થવું જોઈએ ને, આ સંસ્કાર તો તમે ગુરુજી સમજાવ્યો નહીં, અમારે કેવી રીતે કરવો, વાંક તમારો. હા, તમે જેટલું સમજો એટલું કરતા જશો નહીં, ખરા છો? પાછા કહે છે, અમે તમને રસોઈ આપી હતી, ધોત્યું ઓઢાડ્યું હતું, તો તમે પૂરું જ્ઞાનનું આપ્યું, ધોત્યું લઈ ગયા, આપ્યું એ ખાઈ ગયા અને વળતર ચૂક્યું નહીં. હા, તો જો ભાઈ, અમે હારી પેઠે વળતર ચૂકવવા આવ્યા છીએ. તમારું કોઈ દેવું અમારે પોહાય નહીં, તમારું લેવું એનાથી અમારે હો ઘણું દેવું. હા, તમે લઈ જાઓ ન લઈ જાઓ, પણ અમારે તો દેવું જ. પછી ભલે ને આઈને ગમે ત્યાં નાખતા જાઓ, ઉતાવળીમાં જાય. અમે દરબારગઢમાં બધાને મૂર્તિ ફી ઓફ આપીએ છીએ ને, તે ઘણા પછી આડીવળી મૂકતા જાય છે. લ્યો, નથી લઈ જતા. ભગવાન દે તોય નથી લઈ જતા. લાડુડિયું મફત દે છે, આખો દી જેટલા દર્શને આવે એટલાને બોલો મીઠી મીઠી મજાની. ઘણા નથી ભાવતી, તે લાડુડી પગથી આમ નાખતા જાય. હશે નાના બાળકો હાથમાં પડી જતી છે, જે હોય તે. પણ આપીએ છીએ તોય નથી લેવાતું, નથી ભોગવાતું, નથી માણી શકાતું. મારા ભાઈ, તમે એવા ન થતા હો. માણો, બધું માણો, જાણો છે લાભનું. કેટલી આજ્ઞા? પહેલી સંસ્કાર કરવા, બીજી નિત્યકર્મ કરવું અને ત્રીજું શ્રાદ્ધ કરવું. સંસ્કાર એ જેનીમાં પહેલા જ શરૂ થાય ગુજરી જાય ત્યાં સુધી હાલે. નિત્યકર્મ હવારથી શરૂ થાય તે હાંજ સુધી હાલે. અને શ્રાદ્ધ એ વૈયા જાય ને આપણે, પછી આપણી વાહે શરૂ થાય. આપણે જીવતા હોય ત્યાં સુધી કોઈ આપણું શ્રાદ્ધ ન કરે, અને કરાય નહીં ગમે એટલા વાલા હોય તો. સંસ્કારની વાત જ બહુ ભારે છે, તો પાણી પીપી કરવું પડે. તો વાલા ભક્તો, ફરી વાર કહું, આ બધું પોતાના ગુહ્ય સૂત્રને અનુસારે કરીને કરવું. હવે તમે કહેશો ગુહ્ય હું, સૂત્ર હું, અરે માટી માથા કરું. પછી જેનો જેવો અવસર હોય એમ કરવું, અને જેવી ધન સંપત્તિ હોય એ પ્રમાણે કરવું. બધી આમ સરસ શાંતિથી આપણને સમજાય એ રીતે મહારાજે વાત કરી છે. આમ કોઈ ફોર્સ નથી કે બધાએ હરખું જ કરવું. રૂપિયાવાળો હોય થોડેક વધારે વસ્તુ પદાર્થ લાવી જ કરે, આપણે સામાન્ય કરવું. શ્લોકની વ્યાખ્યા, દ્વિજન્મ ભીહી, પહેલી જ વાત કે દ્વિજોએ આ કરવું. તો દ્વિજ કોને કહેવાય? તો કે જેનો બે વાર જન્મ થાય એને દ્વિજ કહેવાય. બે વાર જન્મ, એક જન્મમાં બે વાર? તો કે જન્મ એક પણ બે વાર થાય. એટલે એ કેવી રીતે? તો કે જવો ભાઈ, એકવાર તો માતા પિતા થકી આપણો જન્મ થાય એ તો તમે જાણો જ છો, પણ એક બીજો જન્મ થાય છે. જ્યારે આપણે જનોય ગ્રહણ કરીએ ને ત્યારે બીજો જન્મ થાય છે. જનોય પહેરીએ એટલે બીજો જન્મ, એવું આપણા ઋષિ મુનિઓ કહે છે. અને બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ આ ત્રણને જનોય લેવાનો અધિકાર છે. અને પહેલા બધા લેતા, હવે બ્રાહ્મણોએ રાખ્યું છે એકે, ક્ષત્રિયો ક્યાંક જનોઈ લેશ, વૈશ્યો મોટા ભાગના કાંઈ આ તાતણા નાખતા નથી ડોકમાં, નકામું નડે એમ કરીને. એ નથી ઉપવી સંસ્કાર નથી કરતા, એ સંસ્કાર છે. પણ જનોઈ લેવી પડે, આપણા શાસ્ત્રો એમ કહે છે. તો વાલા ભક્તો, દ્વિજનો અર્થ સમજી ગયા. જનોઈ લે ત્યારે બીજો જન્મ થાય. એમાં ત્રણ વર્ણના માણસોને એક જન્મ માતા થકી થાય અને બીજો જન્મ સંસ્કાર જે મળે છે ને એ કહેવાય. કારણ કે સંસ્કાર વિનાનો જન્મ તો પશુ જેવો જ કહેવાય. પશુ એ બધા જન્મે છે કે નહીં, હા કે ના? પણ જો એને સંસ્કાર આપવામાં નથી આવતા એટલે જન્મે ત્યાંથી તે મરે ત્યાં સુધી પશુ. પણ મનુષ્ય જન્મે છે અને મોટો થાય છે, એને સંસ્કારો અપાય છે, એટલે એ માનવ કહેવાય છે. સંસ્કારો અતિ અગત્યની વાત છે. આ ત્રિભુવન દાદાએ કીધું કે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રિવર્ણને જનોઈનો અધિકાર છે તૈણેયને, માટે તે દ્વિજ કહેવાય છે. તેમણે સંસ્કારો, નિત્યકર્મો, પિતૃતર્પણ એ સમયે સમયે યથાસંપત્તિ અને યથાશક્તિ અનુસાર કરવા જોઈએ. હે બાપા, આ બધું કરવું જોઈએ. સંસ્કાર કરવા જોઈએ, નિત્ય વિધિ કરવો જોઈએ, પિતૃતર્પણ શ્રાદ્ધ કરવું જોઈએ, બધું કરવું જોઈએ. જે દ્વિજ હોય એમણે ગર્ભાધાનાદિક સંસ્કાર કરવા. ગર્ભસ્ય આધાન આદિક સંસ્કાર કરવા. હવે એકડે એક પ્રથમ આજ્ઞાનો આરંભ થાય છે. પહેલી આજ્ઞા કઈ છે? સંસ્કાર કરવા. કઈ? સંસ્કાર કરવા એટલે વઘારવું. શું? શાકના ફોડવા કરી અને આપણે બાફીએ, વઘારીએ, ને વઘારેલું મીઠું બહુ લાગે. સુસંસ્કૃત કર્યું કહેવાય ને, વઘાર્યું કહેવાય. આ માણાને વઘારવા પડે છે. સમજાણું તમને? જો આ કથા મંડપ રૂપી મોટું તપેલું છે. શું છે? એમાં આપણે બધા છીએ એ ફોડવા છીએ. શું છીએ? આવડા રતાળુના ફોડવા, તમે બટેટાના ફોડવા, એમ બધા ફોડવા. ઓલા ભાભા બધા કેળાના ફોડવા, ધોળા લુગડા પહેર્યા છે ને એટલે કહું. હવે આ બધા અહીં ભેગા થયા, બરોબર છે? અહીંયા વઢવા રૂપી હું તાપ આપું છું, પ્રેમની વાતો રૂપી તેલ નાખું છું, કાંઈક થોડુંક તીખું બોલું છું એ રૂપી મરચું છે, બધું તમે એનો બધો વઘાર થાય છે. અને એ બધો આપણામાં સંસ્કાર બેહે એટલે આપણે એવા ફોરેમ મારતા માણસો બની જઈ, મીઠા મજાના કોક ચાટવા માંડે એવા. કુંડલ શિબિર માંથી આવ્યા છો? ઓ જય સ્વામિનારાયણ, એને સુગંધ આવે. હા, અમે ટીવીમાં જોયું તું, બોલા બાપુ બહુ સારી વાતો કરતા હો, તમને હારી પેટ વઘારી નાખ્યા, મીઠા બનાવી દીધા, બાફી નાખ્યા પછી વઘાર્યા. હા, મીઠું બીઠું નાખીને મસાલાવાળા કરીને મજાના હવને ગમીએ ભાવીએ એવા બનાવ્યા. આને કહેવાય સંસ્કાર કર્યા. શું? તો પહેલો ભગવાનનો આદેશ આ શ્લોકનો એવો છે કે સૌએ સંસ્કાર કરવા. વન નંબરના સંસ્કારનું નામ છે ગર્ભાધાન, એટલે ગર્ભાધાન આદિક સંસ્કાર કરવા, એમ વાત કરી પહેલી આજ્ઞામાં. સંસ્ક્રિયતે પુમાન એભી ઇતિ સંસ્કારા. કે ભાઈ, જેના વડે માણસને ઘડવામાં આવે છે, સુધારવામાં આવે છે, હોય એના કરતા ઘણો હારો, વિશેષ હારો બનાવવામાં આવે એને સંસ્કાર કર્યા કહેવાય. સંસ્કાર એટલે કોઈ પણ વસ્તુને તેની મૂળ સ્થિતિથી વધુ હારી બનાવવી, સુખપ્રદ બનાવવાની જે પ્રક્રિયા એને સંસ્કાર કહેવાય. જેમ કે અનાજમાંથી મિષ્ઠાન બનાવીએ ને એને અનાજને સંસ્કાર કર્યો કહેવાય. તથા પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ બનાવવાની પ્રક્રિયા કરીએ ને એને પણ પથ્થરને સંસ્કાર આપ્યા કહેવાય. તેમજ પેલો કાપડનો તાકો હોય અને કાપીને સરસ મજાના ઠાકોરજીના વાઘા બનાવી દઈએ એને પણ કાપડને સંસ્કાર આપ્યા કહેવાય. મને લાગે હવે તમે સમજી ગયા છો, પછી કેટલાક દાખલા દેવાના. સમજ્યા કે નહીં? એટલે ભાઈ હા કે ના કહો? હા, એમ બોલો ને થોડું ઘણું, ને અહીં ક્યાં આપણે મોટી પારણ આદરીશ. બધી આ સંસ્કારની વાત છે. એમ જ મનુષ્યમાં શુભ ગુણોની કેળવણી માટેની અમુક પ્રકારની સંસ્કાર પ્રક્રિયા છે. તે અત્યંત આવશ્યક છે. સાંભળ્યો, મનુષ્યને પણ કેળવણી આપવાની અમુક પ્રકારની પ્રક્રિયા છે, એને સંસ્કાર પ્રક્રિયા કહેવાય, એ બહુ આવશ્યક છે. જો આવી બધી પ્રક્રિયા ન કરી હોય તો એ માણસ હારો ન લાગે. તમે આખો તાકો બાંધીને ફરો તો હારા લાગો, પણ એને કાતરથી કાપી આમ સીવી આમ સીવી, જરાક આમ ફૂમકા પડી, એમ તેમ કરીને તમે પહેર્યું હોય બધા હામું જોઈ રહે, વાહ લે આટલો ફેર પડે સંસ્કારમાં તાકો લટકાવવામાં. એટલે તમને બીજી વાત કરું, હાવ ગળે ઉતરી જાય એવી, જંગલ અને બગીચો એ બેમાં ફેર હું, બેમાં જાળવા જોઈ. હે ભાઈ, જંગલ અને બગીચો એમાં નવું શું હોય? બેમાં વનસ્પતિ જાળવા જોઈ, પણ જંગલ એટલે આડેધડ ઉગેલા ઝાડવા હોય, ત્યાં આપણે પગ ન મૂકીએ કે, અને બગીચો એટલે આમ તેમ કાપીને વાડી કરી હોય, આણી કર આ વાવ્યું હોય, આણી કર આ વાવ્યું હોય, વચ્ચે રસ્તો હોય, આમ તેમ હોય, મજા આવે જોવાની. સંસ્કાર આપેલું જંગલ એમનામ બગીચો, અને આડેધડ ઉગ્યું હોય એને કહેવાય જંગલ. સંસ્કાર વગરના માણસ એટલે જંગલી, અને સંસ્કાર આપેલા માણસ એટલે સુંદર વાલા લાગે એવા સત્સંગી. મને લાગે હવે સમજી ગયા. હું આવી બધી હાદી ભાષામાં એટલે વાત કરું છું કે અમારા કિશોરો અહીં બેઠા છે, બાળકો બેઠા છે, મને કોકે કીધું કે આવી કથા છોકરાઓ આગળ હેવી લઈને આવવાનો તમારે શું બહુ આવો બધો? મેં કીધું એવું બધું કાંઈ નથી. આ મને કે આ બધા વક્તાઓ છે ને એને જે ચડી હોય ને એ જ લાવીને ઠાલવે, હામું જોવે નહીં કે કીડી છે અને મતલબ લાડવો ન મુકાય, બિચારી ખાય કે ગુજરી જાય. પણ હવે કરવું હોય હું એટલે હું ઝીણો ગોર કરીને નાખું છું, આમ ઝીણો ઝીણો ગોર કરું. હા છે તો લાડુ જ, લાડુ જ છે મારી પાસે, મમરાનું ભૂકો નથી, લાડુ છે ભાઈ. ભગવાન સ્વામિનારાયણની કલમે લખાયેલી શિક્ષા પત્રી એટલે ભાઈ રસપસ તો લાડુ, પણ તમારી માથે નહીં નાખું. ઝીણો ગોર કરીશ ને એટલે તમને ખાવાની અનુકૂળતા રહેશે, બળિયા થઈ જાઓ. શિક્ષાપત્રીના થોડાક ગોરને તો ખાવ, જોવો જોર આવે એ. હે અરે મેરે ભાઈ, આ છે એવો ગોર, ખાઈ અને ચડે જોર. બોલો, એ હાલે સીધો દોર, મટી જાય પ્રભુનો ચોર. પણ આ બધું પાળે તો કઈ વાંધો નહીં. તો વાલા ભક્તો આગળ હાલું, મનુષ્ય શરીર ભગવાને આપ્યું છે. કોને આપ્યું છે? માતા પિતાએ આપ્યું, વાત સાચી છે, પણ ઘણા માતા પિતા કોઈને મનુષ્ય શરીર આપી શકતા નથી, ગમે એટલી ગોળીઓ ખાય તોય, દવા લે આ તે કરે તોય. માટે ભગવાને આપ્યું એમ જ કહેવાય, બરોબર? મનુષ્ય શરીર ભગવાને આપ્યું છે, પોતાને રૂચે ગમે એવું જીવન મનુષ્ય જીવે તેને માટેના નિયમો તેમણે વેદ ઉપનિષદો દ્વારા સમાજને આપ્યા. મનુષ્ય શરીર પણ ભગવાને આપ્યું, અને માનવ શરીરમાં કઈ રીતે જીવવું એને માટેની બધી કળા પણ ભગવાને વેદ ઉપનિષદો દ્વારા આપણને આપી. ઋષિમુનિઓએ આ નિયમોને ધર્મશાસ્ત્રોમાં ઢાળ્યા, વેદો ભગવાનમાંથી ઉતર્યા, એમાંથી જીવન જીવવાની કળા ઋષિમુનિઓએ ધર્મશાસ્ત્રમાં ઢાળી, જેમાં મનુષ્ય માટેના જન્મથી માંડીને મૃત્યુ સુધીના 16 સંસ્કારો કહ્યા છે. કેટલા? 16. હાલ વિશ્વમાં વિશુદ્ધ યા વિકૃત સ્વરૂપે આમાંના કેટલાક સંસ્કારો જોવા મળે છે અને કેટલાક જોવા મળતા નથી. કેટલાક સંસ્કારો વિકૃત રૂપમાં જોવા મળે છે, ભાંગલા તૂટલા, અડધા પોણા, કંઈક હવાયા થઈ ગયા હોય, ટૂંકમાં બગડી ગયાના રૂપમાં, અને કેટલાક સંસ્કારો તો હજી ક્યાંક ક્યાંક ઓરિજિનલ રૂપમાં જોવા મળે છે સંસ્કારો. અને આપણા હિન્દુ ધર્મમાં જ આ બધા સંસ્કારો જોવા મળે છે એમ માની લેવાની કોઈ જરૂર નથી. અન્ય ધર્મોમાં પણ સંસ્કારો હોય છે, સંસ્કારો કરાય છે, ત્યાંય સંસ્કૃત માણસો હોય છે સુધરેલા. યહૂદી, મુસલમાન, ખ્રિસ્તી, પારસી, શીખ વગેરે વગેરે જાતિમાં સંસ્કારો જોવા મળે છે. અને ચીન, જાપાન, અરબસ્તાન વગેરે દેશોમાં પણ જાતકર્મ, નામકરણ, વિવાહ સંસ્કાર, અંત્યેષ્ટિ આદિ મુખ્ય સંસ્કાર કોઈને કોઈ સ્વરૂપે જોવા મળે છે. બગીચો કઈ ભારતવાળા જ કરે, બાઈના ન કરે, અને જંગલ ભારતમાં જ હોય, બીજા દેશમાં ન હોય. સંસ્કાર આપેલી વનસ્પતિ એટલે બગીચો, એની મેળે આડે ધડવું ગયેલી વનસ્પતિ એટલે જંગલ. તો વાલા ભક્તો, વનસ્પતિ કે પશુની જાત આ બંનેને સુધારવા માટે અનેક વૈજ્ઞાનિક સંશોધનો થાય છે. બોલો, વનસ્પતિને સુધારવા માટેના સંશોધનો છે, પશુની જાતને સુધારવા માટેના સંશોધનો છે, થાય છે. પરંતુ માનવની જાત સુધારવાની અત્યંત જરૂરિયાત છે, બહુ જરૂર છે. માનવની જાતને સુધારવાની બહુ જરૂર છે. આ 16 સંસ્કારો સારી જાતના માનવ પેદા કરે છે અને સારી જાતના માનવોને ઘડે છે. આ 16 સંસ્કારનું આ ફળ છે. ઉત્તમ કોટિના માનવીઓને જો આપણે ચાહતા હોઈએ તો આ સંસ્કાર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. અને ઉત્તમ કોટિના માનવી આપણે જો બનવું હોય કે આપણા સંતાનોને બનાવવા હોય તો આ સંસ્કાર અતિ ઉપયોગી છે. આ વાત સમજો. આ બધું ભણી ગયું હતું આપણે ત્યાં, પણ પૈસા રળવામાં, ભોગ ભોગવવામાં, એકબીજાની હરીફાઈમાં હળિયા પાટીએ સડ્યા ને, એમાં આ બધું પડ્યું રહ્યું એક બાજુ. સમજાણો વાલા ભક્તો, આજે પણ સમાજમાં જે કંઈ સદગુણો દેખાય છે, જ્યાં ત્યાં ગમે ત્યાં સારું દેખાય છે ને, એની પાછળ આદિકાળથી પળાતા આવતા આ 16 સંસ્કારોનો મોટો ફાળો છે. લ્યો, ક્યાંક સારું દેખાય છે ને તો સમજી લેવાનું કે આપણા ઋષિ મુનિઓએ જે 16 સંસ્કારો આપ્યા છે ને, એનો આ ફાળો છે. હવે 16 સંસ્કારની વાત શરૂ કરું છું. આટલું તો ઉપદઘાતમાં ગયું. તેચ ગર્ભાધાનાદયઃ ષોડશ. કહ્યું કે આ સંસ્કાર કયા? તો કે ભાઈ ગર્ભાધાન વગેરે 16. વિવિધ શ્રુતિ સ્મૃતિઓમાં વર્ણવેલા સંસ્કારોમાં થોડો થોડો ફેર જોવા મળે છે. મનુસ્મૃતિ પ્રમાણે જોઈએ તો મનુએ માત્ર 12 સંસ્કારો માન રાખ્યા છે. વળી અંગીરા ઋષિ પાસે જઈએ ને પૂછીએ કે બાપજી સંસ્કાર કેટલા, તો અંગીરા ઋષિ એમ કે છે 25 સંસ્કાર કરવા જ જોઈએ. મનુ કે 12 કરે તોય હારું, પછી બહુ ઝાઝા કરો માં લોકો ઠામકા નહીં કરે. જ્યારે કેટલાક તો ગર્ભાધાનથી મોક્ષ પ્રાપ્ત સુધીના 53 સંસ્કારો હોવાનું માને છે. પરંતુ શ્રીજી મહારાજ જેવા પરમેશ્વરે એમ કહ્યું કે ભાઈ બહુ ઓછાય નહીં, બહુ વધારે ન કરો, મુખ્યપણે જોઈએ એટલા જો સંસ્કારો લઈએ તો 16 સંસ્કારો તો કરવા જોઈએ. શ્રીજી મહારાજે સત્સંગી જીવનમાં આપણને 53 નહીં, 12 નહીં, 16 કરવાનું કીધું. તો કેમ કરશું? 53 કરવા જ છે? ના ના, વધુય પાળવું નથી ને ઓછું પાળવું નથી, કીધું એટલું જ આપણે કરવું છે. તો સત્સંગી જીવનને અનુસારે જે 16 સંસ્કારો છે એના હું તમને નામ સંભળાવું તો તમે સાંભળશો કે ભાગી જાઓ. 16 સંસ્કારોના નામ દઉં, કામ લાગશે યાર, સાંભળો ને. પહેલો સંસ્કાર ગર્ભાધાન. શું નામ છે એનું? ગર્ભનું આધાન કરવું. બીજો સંસ્કાર પુંસવન સંસ્કાર, એ પછી ત્યાં કહીશ એનો હું અર્થ થાય, કારણ કે આમ મને નથી આવડતું. ત્રીજા સંસ્કાર નું નામ છે સીમંતોન્નયન સંસ્કાર, આપણે એને સીમંત સંસ્કાર કહીએ છીએ. ચોથો સંસ્કાર જાત કર્મ. પાંચમા સંસ્કાર નું નામ છે નામકરણ. છઠ્ઠો સંસ્કાર છે નિષ્ક્રમણ. સાતમો અન્નપ્રાશન. આઠમો વપન ક્રિયા એટલે કે ચૌલ સંસ્કાર. નવમો કર્ણ વેદ. દસમો ઉપનયન જનોઈ. અગિયારમો વેદારંભ. બારમો સમાવર્તન. તેરમો સંસ્કાર વિવાહ. ભલે કહે છે ને તેર નો આંકડો ખરાબ ખરાબ જ હોય ને આ વિવાહ. ચૌદમો સંસ્કાર વાનપ્રસ્થ અને પંદરમો સંન્યાસ. પંદર ભગવાન કે બેટા આવ્યો અંદર એમ જ નીકળ્યો હવે અણકોરાય. અને ભાઈ હોળમો સંસ્કાર અંત્યેષ્ટિ સંસ્કાર કહેવાય, જેને આપણે અગ્નિ સંસ્કાર કહીશ. તો વાલા ભક્તો, તમે સાંભળી લીધા હોળ નામ. ફરીવાર બોલો, ગર્ભાધાન પુમ સવન શ્રી મંત જાત કર્મ નામકરણ નિષ્ક્રમણ અન્ન પ્રાશન વપન એટલે ચૌલ સંસ્કાર, કર્ણવેદ ઉપનયન, વેદારંભ સમાવર્તન, તેરમો વિવાહ, ચૌદમો વાનપ્રસ્થ, પંદરમો સંન્યાસ અને હોળમો અંત્યેષ્ટિ સંસ્કાર. આ હોળ સંસ્કાર આપણા ભારત દેશના ઋષિ મુનિઓએ, મોટા અવતારો એ બધાએ માન રાખીને આપણને કરવાના કયા છે. તો વાલા ભક્તો, હવે આપણે પહેલો જે ગર્ભાધાન સંસ્કાર એની ડિટેલ જોવી છે. બરાબર સાંભળો, કોઈ પણ બાળકના જન્મ પહેલા તેનામાં કેવા સંસ્કારો આવશે તેનો આધાર ત્રણ બાબત પર નિર્ભર છે. કેટલી બાબત ઉપર? શેનો આધાર? આ છોકરો કેવો થશે એની ઉપર. એક, એના માતા પિતાના સંસ્કાર ઉપર. બીજું, એના ગર્ભાધાન સંસ્કાર ઉપર. અને ત્રીજું કારણ, ગર્ભાવસ્થાના સંસ્કાર. આ ત્રણ ઉપર જ નિર્ભર છે કે એ સંતાન કેવું થશે, એના માતા પિતા કેવા છે, એણે ગર્ભાધાન વિધિ કેમ કર્યો છે અને ગર્ભાવસ્થા દરમિયાન એને સંસ્કાર શું અપાણા છે. લ્યો, આ ત્રણ ઉપર જ એ સંતાન કેવું થશે એનો આધાર છે. સમજી જાઓ બધા. આ બધું સંસારીઓના કામનું છે, પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં આ જ રીતનું પહેલેથી છે. સંસારી હરિભક્તોને એના સંસારનું બધું પૂરું જ્ઞાન સાધુ સંતોએ જ આપ્યું છે ને, પહેલેથી ને એવું છે. બધા ગ્રંથો લખ્યા સંતોએ, એટલે આ બધું અમારે ખાતે આવ્યું. નહીંતર મને ક્યારેક એમ થાય કે આ બધું એનું આપણે શું કડાકૂટ, પણ હવે જાવું ક્યાં? આ બધા ગ્રંથો ને સંતો ને કથા ને બધું તો આ છે જ આપણે ત્યાં. તો હવે ત્રણ બાબતમાં પહેલી બાબત કઈ આવી હતી? ભૂલી ગયા? માતા પિતાના, એની વાત કરું છું. હોળ સંસ્કારમાં પહેલો સંસ્કાર ગર્ભાધાન. ગર્ભાધાનમાં ત્રણ વસ્તુ, માતા પિતાના સંસ્કાર, ગર્ભાધાન વિધિ અને ગર્ભ અવસ્થાના સંસ્કાર. એમાં પહેલી વાત લઉં છું, માતા પિતાના સંસ્કાર. જેમ સારું ઉત્પાદન મેળવવા માટે જમીન સારી જોઈએ અને બીજ પણ સારું જોઈએ. જમીન અને બી બંને જો સરસ હોય તો સારામાં સારું ઉત્પાદન થાય. જમીન સારી હોય, બી નબળું હોય, બી સારું હોય ને જમીન નબળી હોય તો સારું ફળ ઉત્પન્ન થતું નથી, એ બધા જ જાણે છે. સેમ ટુ સેમ એ જ રીતે શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ માટે માતા અને પિતા બંનેમાં શ્રેષ્ઠ સંસ્કાર હોવા જરૂરી છે. લ્યો, શ્રેષ્ઠ સંસ્કાર હોવા જરૂરી છે. આ વાત ઉપર હરિચરિત્રામૃત સાગરની એક વાત નોંધું છું અહીંયા, કે ભગવાન સ્વામિનારાયણ આ બાજુમાં જ કુંડલથી થોડે દૂર ચોકડી ગામ છે ત્યાં પધાર્યા હતા. એ સમયે માનસંગ ડોડિયાના પિતા મહારાજના દર્શન કરવા આવ્યા. તેમના મસ્તક ઉપર કોઈ એક હથિયારનો ઘા દેખાણો નિશાન એ જોઈને મહારાજ કે વાહ, જે ખરા સુરવીર અને ધીરજવાળા હોય એ જ સન્મુખના ઘા ઝીલે. સન્મુખ ઝીલેલો ઘા એ તો આભૂષણના જેવો શોભે છે. એમ કહીને પછી જે મહારાજ બોલ્યા એ બહુ સરસ બોલ્યા. પ્રતિવ્રત જાકી જન નિરાહાતે પુત્ર તાકે સુરવીર કહાતે સન્મુખ ઘાવ દેખત હરી જિનકુ સરાહત વેર વેર હિ તિનકુ. સ્વામિનારાયણ ભગવાન એમ બોલ્યા કે જેની માતા પ્રતિવતા હોય તેનો પુત્ર જ આવો સુરવીર થાય છે કે લ્યો, ભૂમિ જોડદાર હોય ત્યાં જ આવું ફળ થાય કે છે. જેની માતા પતિવ્રતા હોય એનો પુત્ર જ આવો સુરવીર થાય. શ્રીહરિ આ રીતે જેણે જેણે સન્મુખ ઘા લીધેલા હોય તેને જોઈને તેની વારે વારે પ્રશંસા કરતા હતા. એની તો પ્રશંસા કરે પણ એના માતા પિતાની પ્રશંસા કરે. આપણે ત્યાં પણ કોઈ માણસ સારું કામ કરે તો આપણે એમ કહીએ છીએ કે ધન્ય છે એના માતા પિતાને. એટલે ભાઈ કામ આણે સારું કર્યું અને એના માતા પિતાને ધન્યવાદ શું કામ આપો છો? ધન્યવાદ એટલા માટે આપીએ છીએ કે એના માતા પિતા સારા હશે ત્યારે આ માણસ આવો સારો થયો કે આવા સારા કામ કર્યા. ખ્યાલ આવી ગયો? તો વાલા ભક્તો, એક બીજો આમાં દાખલો ઉમેરું છું. ઢાંક અને જેતપુરની ગાદીનો રાજા એભલવાળો થયો, તમે નામ સાંભળ્યું છે, બહુ સુરવીર માણસ. આ એને ત્યાં ચાપરાજવાળા નામનો પુત્ર થયો હતો. એ ચાપરાજવાળો બહુ સુરવીરને બહુ ખાનદાનને બહુ ગુણિયલ માણસ થયો, જેણે બહુ મોટું યુદ્ધ કર્યું મુસલમાનો સામે. લડતા લડતા એનું માથું કપાણું અને ધડ લડ્યું 40 ગાંવ સુધી. આવા સુરવીર, આવો સુરવીર પુત્ર એભલવાળાને પ્રાપ્ત થયો. આ વાત આખા પ્રગણામાં શું ઠેઠ ઠેઠ દૂર સુધી પ્રસિદ્ધ થઈ. એટલે એની પાસે સંવત 1215માં મારવાડ દેશના ચારણો આવ્યા. ચારણો એટલે દેવી પુત્રો. આ દેવી પુત્રો આવા સુરવીર રાજીઓની પ્રશંસા કરે છે અને સુરવીર ખાનદાન ગુણવાન માણસો હોય તો સમાજની રક્ષા કરે, બધાને ન્યાય આપે, સુખ આપે એવી ચારણોને બહુ જ ઈચ્છા હોય. એટલે ચારણો એભલવાળા પાસે આવ્યા અને એમણે એભલવાળાને એમ કહ્યું કે અમે તમને રાજસ્થાનમાં લઈ જવા આવ્યા છીએ. કે ભાઈ મારે રાજસ્થાનમાં શું આવીને કામ છે? તો કે ના ચાલે, હાલો દરબાર, તમે રાજસ્થાન પધારો. ત્યારે એભલવાળાએ કહ્યું કે દેવી પુત્રો, મને કારણ બતાવશો, મને આપ શા માટે રાજસ્થાન લઈ જાઓ છો? ત્યારે ચારણે કહ્યું કે આપના પુત્ર ચાપરાજ જેવા વીર કુંવરોની અમારે મારવાડમાં જરૂર છે. આપ ત્યાં આવો તો એવા વીર પુત્રોનો જન્મ થાય. પછી હેભલવાળાએ બહુ સરસ જવાબ આપ્યો. હેભલવાળો કે દેવી પુત્રો, માફ કરજો, મારા એકલાથી આવા સંતાનો કદી ઉત્પન્ન થાય નહીં, એને માટે તો રાણી સોનલ દેવી જેવી નાર જોઈએ કે જેણે ચાંપાને જન્મ આપ્યો હતો. ભાઈ સમજી ગયા તમે? આમાં કહેવાનું તાત્પર્ય એટલું છે કે ભૂમિ પણ જોરદાર હોય અને બીજ પણ જોરદાર હોય તો જ જોરદાર ઉત્પાદન થાય. એમ માતા અને પિતા બંને જોરદાર હોય, સંસ્કારી હોય, સત્સંગી હોય, મહાન હોય, ઉદાર હોય, ત્યાં જ સંતાન મહાન જન્મે છે. ઊંચ ઓલાદની ગાયો જોતી હોય તો ગાય પણ એવી હોય અને સાંઢ પણ એવો ઊંચ હોય તો ઊંચ ગાયો આપણે મેળવી શકીએ છીએ. એટલે પેલા દોહરામાં કહ્યું છે, અજી ધરાવીન ધાનન નીપજે ન કુળવીન માડુ ન હોય, जैसल जखरो नीप जे जेनी माँ हो थल पदमणि हो। आवो आपणे त्या साहित्य जगत में साहित्यकारो दोहरो गाय छे, बहु मजा आवे। આમ સમજાય એવું છે કે એવી ધરા વિના એવું ધાન ઉપજે નહીં, કુળવીન માડું ન હોય, કુળવાન માતા પિતા વિના આવો સુરવીર દીકરો થાય નહીં। અને એના માટે એને દાખલો દીધો કે જેસલ જખરો નીપજે, જેસલ અને જખરો બે ભાઈ ક્યાં નીપજે, કે જેની માં હોથલ પદમણી હોય એને ત્યાં એવા સુરવીર દીકરાઓ જન્મે, એની માને સ્વર્ગમાંથી હેઠી ઉતારી આ છોકરા હોય, બીજાનું કામ નથી ભાઈ। યોગ્ય સમયે પવિત્ર માતા પિતા જો ગર્ભાધાન સંસ્કાર કરે, યોગ્ય સમયે પવિત્ર માતા પિતા જો ગર્ભાધાન સંસ્કાર કરે તો બાળક પણ ચારિત્રવાન નીપજે છે, એવો અદ્ભુત દીકરો તૈયાર થાય છે, એમ મહાભારતમાં કહ્યું છે। આર્ય સંસ્કૃતિમાં બહુ પહેલેથી આ બધું ઝીણવટભર્યું જ્ઞાન આપણા વડવાઓ પામ્યા હતા ભગવાન પાસેથી। જેથી અન્ય સંસ્કૃતિ હાવ આદિવાસી જેવી હતી, તેથી ભારતની આર્ય સંસ્કૃતિ અતિ સંસ્કૃત, વિદ્વાન, કુળવાન, ચારિત્રવાન હતી। આ એક વાત સમજવા જેવી છે। પિતા યસ્ય સુચિરભૂતો માતા યસ્ય પતિવ્રતા, મહાભારતમાં આ વાત છે કે પિતા યસ્ય સુચિરભૂતો માતા યસ્ય પતિવ્રતા ઉભાભ્યામેવ સંભૂતઃ તસ્ય ન ચલતી મનઃ। અર્થાત પવિત્ર જીવનવાળા પિતા અને પતિવ્રતા માતા થકી ઉત્પન્ન થયેલું સંતાન પણ ઉત્તમ સંસ્કારથી યુક્ત દ્રઢ મનોબળવાળું થાય છે। હે, તસ્ય ન ચલતી મનઃ, એનું મન વિચલિત થતું નથી, એવા માતા પિતાનું સંતાન ક્યારેય સત્કર્મમાંથી ડગતું નથી, નિષ્ઠામાંથી પડતું નથી, એ પતિ થાય નહીં। એટલે એના માતા પિતાને ધન્યવાદ કહીશ। જો માતા પિતા પવિત્ર ન હોય તો બાળક પણ એવું જ જન્મે સાહેબ। પછી છોકરાના વાક કાઢ્યા કરે માતા પિતા, એનો કોઈ અર્થ નહીં। સમજી ગયા કે નહીં? છોકરાના વાક કાઢ્યા કરવા એનો કોઈ અર્થ નથી। આ બધું વાંચતા વિચારતા મને તો એવું પાકું થઈ ગયું છે કે છોકરાઓનો વાંક જ નથી। પછી ક્યાંક કોક એવા પૂર્વ જન્મના લેણિયા જીનમાં હોય તો હોય, બાકી જાજો વાંક માતા પિતાનો જ છે, બોલો। એટલે ન ઓલા કવિએ કીધું, વાંજણી રેજે પણ તું એવા ઉકળિયા ઉત્પન્ન કરીશ નહીં, હા નકામા હાવ નડે એવા ઉકળા જેવા। એક ખિસ્સા કાતરું પુરુષ હતા અને એક ખિસ્સા કાતરું સ્ત્રી હતી। તમને ખબર છે સ્ત્રીઓ ખિસ્સા કાતરાનો ધંધો કરે, એની એક ગેંગ હોય છે। હવે ખિસ્સા કાતરું આવડવા ને ખિસ્સા કાતરું ઓલી, તે ઓલી સ્ત્રી આ ખિસ્સા કાતરું પુરુષનું ખિસ્સું કાતરતી હતી, એમાં ઓલે ધીમે રહીને પટ લઈને હાથ પકડી લીધો, લે તું નીકળી, હું કરતી હતી કે ખિસ્સા કાતરતી હતી, તો કે પણ હું ખિસ્સા કાતરું જ છું, મારું ખિસ્સું કાતરવા આવી? ઓલી કે પણ તમે મારો હાથ મૂકી દો તો ઘઉં મૂકતો હશ, એટલે બેન મેળ પડી ગયો। હા હા, બે લગ્ન કર્યા, રોડો રોપાળો સંસાર આવ્યો, એમને એક દીકરો થયો। મજાની વાત તો એ છે કે પેલી સુયાણી હુવાવડ માટે આવી, દીકરાનો જન્મ બનમ બધું પતી ગયું, પછી હુયાણી હાથ ધોવા ગઈ ત્યાં વીટી નહીં હાથમાં, હુયાણી ક્યાં વીટી ક્યાં ગઈ, બધે ગોતવા માંડ્યા, પછી છોકરા પાઈ આવ્યા, જોયું તો માળો મુઠ્ઠી ખોલે નહીં, મુઠ્ઠી ખોલાવી એમાંથી વીટી નીકળી સાહેબ। માતા પિતા જેવા હોય એવા સંતાન થાય છે મોટે ભાગે, એનો આ તમને દાખલો આપ્યો। ભાગવતજીમાં વાત આવે છે કે ચંદ્રએ ગુરુપત્ની તારા સાથે વ્યભિચાર કર્યો, એનાથી બુધનો જન્મ થયો. આ વ્યભિચારમાં જન્મ્યો એટલે જે બુધ અત્યારે ગ્રહ તરીકે અંતરિક્ષમાં રહેલો છે એનો બાપ વ્યભિચારી હતો તો બુધ પણ એવો જ વ્યભિચારી થયો. આ બધી મોટા મોટાની વાતો છે. ખ્યાલ આવી ગયો તમને? આમાં ઓલી કહેવત ક્યાંય હાવ ખોટી નથી, વડ એવા ટેટા અને બાપ એવા બેટા. બાહલિક દેશના રાજા ઈલ હતા, ઈલ એનું નામ ઈલ. એ ઈલ એકવાર શિકાર કરવા નીકળ્યા. તે સમયે કાર્તિક સ્વામીનો જન્મ થતા શિવજીએ તે પ્રાંતના તમામ પુરુષોને સ્ત્રીરૂપ બનાવ્યા હતા ભોળાનાથ. સસન્ય ઈલ રાજા તે પ્રદેશમાં પ્રવેશતા જ શિવજીના સંકલ્પને કારણે ઈલ રાજા મટીને સ્ત્રી બની ગયા. ઈલા, ઈલ મટીને ઈલા થઈ ગયા. હવે એનું રૂપ જોઈ ખુદ બુદ્ધ મોહ પામ્યા અને તેની સાથે વ્યભિચાર કર્યો. એમાંથી પુરુરવા નામનો પુત્ર જન્મ. પુરુરવા આ રાજા થયો હતો, તે પણ અતિ કામાસક્ત હતો. એણે આખી જિંદગી અનેક રાણીઓ રાખીને વિષય સુખ જ ભોગ્યા, તોય ધરાણો નહીંને હાવ ગઢો થઈ ગયો. શરીર કામ કરે નહીં, ઇન્દ્રિયોમાં શક્તિ રહી નહીં, વિષય વાસના ગઈ નહીં, એટલે બહુ જ પીડાતો હતો. વિષય ભોગવી શકે નહીં ગટપણને લઈને, અને એવો હેરાન થાય. પછી એણે એના છોકરા પાસે જુવાની માગી, આયુષ માગી. હવે એના છોકરાએ બીજાએ તો ના પાડી, પણ એક નાનો છોકરો હતો એ બહુ પિતૃભક્ત હતો, ભીષ્મ પિતા જેવો. એણે એના બાપને પોતાની જુવાની આપી. આ બહુ મોટી કથા છે, આ હું કહેતો નથી, પણ અહીંયા તો આપણે એટલું જ સમજવાનું છે. ઠેઠ ચંદ્રથી માંડીને આ બધો હડો ઉતર્યો વંશવલીમાં કામનો, આય સુધી આવ્યું બધું. પછી એના છોકરા પાસેથી જુવાની માગી, આયુષ માગીને વિષય એને ભોગ્યા હતા. ચંદ્રે વિભિકાર કર્યો ગુરુ પત્ની તારા સાથે, તો એની વંશ પરંપરામાં એવા સંસ્કારો ઉતર્યા. આટલા દ્રષ્ટાંતો દાખલા આપીને આપણને એ સમજાવવામાં આવ્યું કે સારું સંતાન, ચારિત્રવાન સંતાન, સુરવીર સંતાન તો જ જન્મે જો માતા પિતા સારા હોય. લ્યો, આટલું આ નક્કી થઈ ગયું. એટલે જે પેલી ત્રણ વાત હતી ને, માતા પિતાના સંસ્કાર, ગર્ભાધાન સંસ્કાર અને ગર્ભાવસ્થાના સંસ્કાર, એમાંથી એક પાર્ટ પૂરો થયો. હવે આવે છે ગર્ભાધાન સંસ્કાર. ધ્યાનથી સાંભળો, ખાસ યુવાનિયાઓ કિશોરો આ બધી વાત સાંભળે, એમના કામની છે. વડીલો તો હવે બચારા ખાઈ પી ઉતર્યા, અમારા સંતોને તો આ કોકને જ્ઞાન દેવા ઉપયોગી છે. વડીલો સાંભળીને કોકને છોકરાઓને સમજાવે તો વાત સારી છે. પણ આવી બધી કથાઓ ને આવું બધું જ્ઞાન જિંદગીના વચલે દિવસે ક્યારેક જ થતું હોય છે. કાંઈ રોજ આવી કથાઓ થાય છે? ક્યાંય આવી કથાઓની તમે કાંઈ પારણ બારણ સાંભળી છે? આ તો આપણે આ બધું સંશોધન કરીને, ખૂબ બધી માથાકૂટ કરીને, વાનગીઓ તૈયાર કરીને તમને પીરસીએ છીએ. બાકી અતિ દુર્લભ બાબત છે આ ગર્ભાધાન સંસ્કાર. ગર્ભધારણ કર્યા પહેલાના આ સંસ્કારને ગર્ભાધાન સંસ્કાર કહે છે. હવે સાંભળજો, રજસ્વલા ધર્મનું પાલન કર્યા પછી શુદ્ધ થયેલી પોતાની ધર્મપત્ની પાસે ઈષ્ટ દેવના નામ સ્મરણ સાથે ઋતુકાળે જવું તે ગર્ભાધાન કહેવાય. સંશોધન એમ કહે છે કે પુરુષ કે સ્ત્રીમાં હાલ જે શુક્રકોષો કે અંડકોષો હોય એના ઉપર ઓછામાં ઓછા એક મહિનાના આહાર અને વિચારની સ્પષ્ટ અસર હોય છે. એક મહિનાના આહાર વિચારની અંડકોષોમાં અને શુક્રકોષોમાં અસર હોય છે. તેથી ગર્ભાધાન પૂર્વે ઓછામાં ઓછા એક મહિના સુધી સ્ત્રીએ અને પુરુષોએ બંનેએ બ્રહ્મચર્ય પાળવું જોઈએ. જો સારી ઓલાદ જોતી હોય તો ગર્ભાધાન પહેલા 6 મહિના સુધી, કેટલા? ગર્ભાધાન પહેલા 6 મહિના સુધી ટીવી સિનેમા જોવાનું છોડવું જોઈએ. ટીવી સિનેમા વગેરે બધું ખરાબ જોવાનું છોડવું જોઈએ. પોતાના અતિ ક્રોધી સ્વભાવને છોડવો જોઈએ. ઈર્ષ્યા વગેરે સ્વભાવો તજવા જોઈએ, કે વ્યસનો હોય તો તેને ખાસ કાળજીપૂર્વક છોડવા જોઈએ. પોતાની બધી કુટેવો પણ છોડવી જોઈએ. 6 મહિના અગાઉ આ બધું છોડી દેવું પડે. જો સારા પુત્ર જોતા હોય, સારી પુત્રી જોતી હોય તો આ સમાજને કંઈક સારા સંતાન આપીને મરવું હોય તો, બાકી તો બધા એ ઢગલા જ કરી દીધા છે. વસ્તી વધારો, માળ ઉપર માળ, માળ ઉપર માળ, ટ્રેનમાં માળ, બસમાં માળ, ક્યાંય મેલ પડતો નથી એટલી બધી પ્રજા થઈ ગઈ છે. આપણે જરૂર છે સારી પ્રજાની, સમજાણું? ધ્યાનમાં લે, બીજી દુનિયા લે કે ન લે, ભારત દેશના માણસો તો ધ્યાનમાં લે, ભારત દેશના લે કે ન લે, પરંતુ જે આર્ય સંસ્કૃતિ હિન્દુ ધર્મનો નાતો રાખે છે એ તો ધ્યાનમાં લે, એ ન લે તો કાંઈ નહીં. જે ભગવાનના ભક્તો કહેવાય છે એ તો ધ્યાનમાં લે, સત્સંગીઓ તો ધ્યાનમાં લે, સ્વામિનારાયણીઓ તો લે, છેવટે અહીં બેઠા છે એટલા તો આ વાત ધ્યાનમાં લે. આ બધું છોડવું પડે છે. ભગવાન સ્વામિનારાયણે પણ પ્રથમના 34માં વચનામૃતમાં આપણને શિખામણી આપી કે ગ્રસ્તએ પર સ્ત્રીનો ત્યાગ રાખવો તથા પોતાની સ્ત્રીનો પણ વ્રતને દિવસે ત્યાગ રાખવો ને માત્ર ઋતુ સમયે જ સ્ત્રીનો સંગ કરવો. આમ ગ્રસ્તએ જીવવું એમ આપણા ઈષ્ટદેવે કહ્યું છે. હવે ઋતુકાળે સ્ત્રીનો સંગ કરવો. ઋતુકાળ શું? તો ઋતુકાળ રજો દર્શનથી લઈને 16 દિવસ સુધી ગણાય. સ્ત્રી ધર્મમાં નારી આવે ત્યારથી આરંભીને 16 દિવસ સુધી ઋતુકાળ કહેવાય છે. આ 16 દિવસમાં પ્રથમ 4 દિવસ રજસ્વલા ધર્મનું પાલન કરવું પડે છે. એ રજસ્વલા ધર્મના 4 દિવસ સ્ત્રી સંગ વર્જ્ય છે. એમાં જો સ્ત્રી સંગ થાય તો બાળક ખોટ ખાપણીવાળું જન્મે છે. લુલુ, બાડું, બોબડું, માદું વગેરે વગેરે, ગાંડું, મંદબુદ્ધિનું. હવે 4 દિવસ રજસ્વલા ધર્મનું પાલન કર્યા બાદ સ્ત્રી પવિત્ર થાય પછી જ ગર્ભાધાન સંસ્કાર કરી શકાય છે. અને ફક્ત 12 દિવસ જ ગર્ભાધાનને યોગ્ય ઋતુકાળ ગણાય છે. તેમાં પણ જન્માષ્ટમી, એકાદશી એવા કોઈ વ્રતના દિવસો આવે તો એ ત્યાજ્ય કયા છે. એટલે એવું બધું ગણતા 12 દિવસમાં માત્ર 7, 8, 9 એમ માંડ દિવસ ગર્ભાધાન માટે વધે છે. સત્સંગી જીવનમાં મહારાજે કહ્યું કે સારો સંસ્કારી પુત્ર જોઈતો હોય તો ક્યારે ગર્ભાધાન કરવું એ દરેકને શીખવું જોઈએ, એનું જ્ઞાન હોવું જોઈએ. તો ભગવાન કહે છે કે પુત્ર પ્રાપ્તિની ઈચ્છાવાળા ગ્રહસ્થને સ્ત્રી સંગમાં યુગ્મ સંખ્યા રાખવી, અર્થાત સમાન સંખ્યાવાળી રાત્રિ યોગ્ય કહેલી છે, અને કન્યા પ્રાપ્તિની ઈચ્છાવાળા ગ્રસ્ત અને સ્ત્રી સંગમાં અયુગ્મ સંખ્યાવાળી રાત્રિ યોગ્ય કહેલી છે. તે યુગ્મ અને અયુગ્મ રાત્રિઓમાં પણ આગળ આગળની રાત્રિ શ્રેષ્ઠ કહેલી છે. એનો શ્લોક ભગવાન આ રીતે સત્સંગી જીવનમાં લખાયો. યુગ્મા પુત્રાર્થી ન સ્તત્ર શસ્તા કન્યાર્થીનો પરાહા ઉત્તરામ ઉત્તરામ શ્રેષ્ઠામ પ્રાહુરસ્તત્રાપી શર્વરીમ. તમને ન સમજાણું હોય તો થોડીક આજની ભાષામાં સમજાવી દઉં. સાંભળો, નારી સ્ત્રી ધર્મમાં આવે એની પ્રથમની 4 રાત્રિ વર્જ્ય છે, અને પછી 5મી રાત્રિ એ અયુગ્મ કહેવાય, એકી. પાંચ એકી કહેવાય, છ બેકી, સાત એકી, આઠ બેકી, યુગમાં અયુગમાં જે કીધું ને એકી બેકી. ગ્રંથ એવું કહે છે કે જો પુત્રની ઈચ્છા હોય તો બેકી લેવી, અને કન્યાની ઈચ્છા હોય તો એકી જે રાત્રિ હોય એ ગર્ભાધાન માટે લેવી. એકી રાત્રિ જે હોય એમાં ગર્ભાધાન થાય તો દીકરી થાય, અને બેકી રાત્રિમાં આપણી ભાષામાં તો દીકરો થાય, એમ સત્સંગી જીવનમાં લખ્યું છે. અને ઉત્તરોત્તર રાત્રિ શ્રેષ્ઠ છે, અર્થાત માસિક ધર્મ પછી દસમા કે બારમા કે હોળમાં દિવસે, ખ્યાલ આવ્યો, જો ગર્ભાધાન થાય તો ગુણિયલ પુત્ર જન્મે છે. કારણ કે આ બધી યુગ્મ રાત્રિઓ છે, દસમી બારમી હોળમી, અને પાંચમી સાતમી અને તેરમી રાત્રિએ ગર્ભાધાન થાય તો બંને કુળને તારે એવી ગુણવાન પુત્રીનો જન્મ થાય છે. એમાં આમ ઉત્તરોત્તર વધારે શ્રેષ્ઠ સંતાન પેદા થાય છે. શતાનંદ સ્વામીએ સત્સંગી જીવન પ્રકરણ એક અધ્યાય વીસ અને શ્લોક 79માં એમ કહ્યું, ગર્ભમ તતો સાવ ઋતુ સોડસેન્હિ ગુરૌ ચ પુષ્ય નિદધાર ભક્તો. ધર્મદેવે પોતાને ત્યાં સાક્ષાત ભગવાનનો આવિર્ભાવ થશે એમ જાણીને ભક્તિ માતાના ઋતુકાળના 16મે દિવસે, એટલે કે 16મી રાત્રિએ ગુરુવારે અને પુષ્ય નક્ષત્રમાં ભક્તિ દેવીના ઉદરમાં ગર્ભાધાન સંસ્કાર કર્યો તો, આવું ચોખ્ખું સત્સંગી જીવનમાં લખ્યું છે. 16મી રાત્રિએ બહુ સમજીને કે મારે ત્યાં ભગવાન આવવાના છે, નક્ષત્ર પણ જોયું છે, સમજપૂર્વક ગર્ભાધાન સંસ્કાર કર્યો હતો. વાલા ભક્તો, આપણા વિચારોની આપણા મન ઉપર અને પછી સમગ્ર શરીર ઉપર પ્રચંડ અસર થાય છે, અને ભાગ્યે જ કોઈક માણસો જાણે છે, બાકી લગભગ જાણતા નથી. ફરી વાર બોલું છું, આપણા વિચારોની, ખાધું હોય એની જ નહીં, કોકે આપણને લાકડી મારી એની જ શરીર ઉપર અસર થાય છે એવું નહીં, ખાલી વિચારોની પ્રચંડ અસર થાય છે આખા શરીર ઉપર. એનાથી જ માણસ હાજો ને માંદો થઈ જાય છે. વિચારોને લઈને કેન્સર થાય છે, વિચારોને લઈને કિડની ફેલ થઈ જાય છે, વિચારોને લઈને એસિડિટી થાય છે, વિચારોને લઈને હાર્ટ એટેક, માઇન્ડ એટેક, આ બધું થાય છે. ભયના વિચારો આવે તો પરસેવો વળી જાય, હાર્ટ ભાગવા માંડે. એટલે કે વિચારોની શરીર ઉપર પ્રચંડ અસર થાય છે. હકારાત્મક લાગણી તન અને મનને તંદુરસ્ત બનાવે છે, અને નકારાત્મક લાગણી તન અને મનને રોગિષ્ટ બનાવે છે. મનની અવસ્થાને પારખીને સંતાન માટે ગર્ભાધાન થાય તો તે પોતાના માટે તેમજ સમાજ માટે હિતકારી છે. આ બધી બહુ ઝીણી વાતો છે. મનની અવસ્થા પારખીને ગર્ભાધાન કરો. પહેલું તો એ, મારે કેવા ગુણ વાળો દીકરો કે દીકરી જોઈએ છે, આ વિચારો. છોકરાનો જન્મ થાય પછી એને સંસ્કાર આપવા માટે આખું કુટુંબ મંડાઈ પડે છે, એમાં બહુ કાંઈ હારા આપણે ફાયદાઓ પામતા નથી, ફળ મળતું નથી. વહેલા જાગવું પડે, ગર્ભધાન પહેલા 6 મહિના જો સારું સંતાન જોઈતું હોય તો. મારે કેવા ગુણવાળો પુત્ર જોઈએ છે, કેવા ગુણવાળી પુત્રી જોઈએ છે, આ અગાઉથી નક્કી થઈ જવું પડે બંને માણસને મનમાં કે આવા જ સંતાન જોઈએ છે, અને તેનું એને લિખિત લિસ્ટ બનાવવું પતિ પત્નીએ. તેમાં પતિ પત્ની બંને એકમત થાય પછી જ ગર્ભાધાન કરવું. પછી સમાગમ દરમિયાન પણ સતત તે વિચાર રાખવો એ વિના સમાગમ ન કરવો. ગર્ભાધાન પહેલા ઈશ્વર પ્રાર્થના કરવી. ગર્ભાધાન સમયે કંટાળો, આળસ, થાક, મૂડ ઓફ, અન્ય વિચારોમાં ખોવાયેલું મન વગેરે ન હોવા ખૂબ જ જરૂરી છે. સુધારો બીજમાં થાય છે, વૃક્ષમાં નહીં. આ બહુ મોટો ડાયલોગ છે, દરેક સમજુ માણસ સારી રીતે સમજી શકે એવી આ વાત છે. મોટાભાગના માણસોને આવું કોઈ જ્ઞાન હોતું નથી, આવી કોઈ ખબર હોતી નથી. ખાલી વિષય ભોગવવાનું જ પશુ જેવું જીવન જીવતા હોય છે, એટલે સંતાન સારા પ્રાપ્ત થતા નથી. આખેર નબળા 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 સંતાનો થતા થતા બહુ ઝાઝા નબળા ભેગા થઈ જતા. કળિયુગમાં બધું આપણે જોઈએ છીએ, વાતાવરણ કલુષિત થતું જાય છે. વાલા ભક્તો, આ બધી જે વાત આમાં હું કરી રહ્યો છું એ પેલું કોઈ મારી પાસે માગે તો એને હું પુસ્તક આપું છું ગર્ભ સંસ્કાર નામનું, એમાં આ બધી વાત ઝીણવટથી વર્ણવેલી છે. આપણે હવે જ્યારે તમે બધા એ ભેગા થઈને શ્રી સ્વામિનારાયણ સમૂહ લગ્ન મહોત્સવ સમિતિનું નિર્માણ કરીને વર્ષમાં બે વાર ઉનાળું શિયાળું સમૂહ લગ્ન મહોત્સવ કરવાના છો, ત્યારે અમે અમારા તરફથી એવું તમને કહીએ છીએ, એમાં જે કોઈ લગ્ન ગ્રંથિથી સમૂહ લગ્ન મહોત્સવમાં જોડાશે એને અમે આ ગર્ભ સંસ્કાર પુસ્તક આશીર્વાદ સાથે ભેટ આપશું. એ અમારા તરફ. લગ્ન સમયે જ જે ગ્રહસ્થને માટે અતિ જરૂરી છે. પ્રસિદ્ધ ચિંતક સોક્રેટિસને એક બહેને સવાલ કર્યો હતો કે ભાઈ, મારા બાળકને સંસ્કારી બનાવવા માગું છું તો મારે શું કરવું? સોક્રેટિસે પૂછ્યું કે બેન, તમારો બાળક કેટલા વર્ષનો છે? ત્યારે તે બેન કહે, 5 વર્ષનો છે. ત્યારે સોક્રેટિસે કહ્યું કે બેન, તમે 5 વર્ષ ને 9 મહિના મોડા પડ્યા છો. 5 વર્ષ અને 9 મહિના મોડા પડ્યા છો. જો તમે ઉત્તમ સંસ્કારી બાળકની ઈચ્છા રાખતા હતા, રાખતા હો, તો ગર્ભથી જ સંસ્કાર આપવાનું શરૂ કરવું જોઈએ, અને એના અગાઉ 6 મહિના બહુ મોડા પડ્યા. કે આ બધા બુદ્ધિશાળી માણસોને આ બધી ખબર હતી, બાકીના પશુ જેવા માણસોને, અસંસ્કારી માણસોને કાંઈ ખબર હોતી નથી. તો વાલા ભક્તો, આપણે ગર્ભાધાન સંસ્કાર વિશે જાણી લીધું, હવે ગર્ભાવસ્થાના સંસ્કાર વિશે થોડીક હાઈલાઈટ કરું છું, ધ્યાનથી સાંભળો. હવે ગર્ભાધાન કરી નાખ્યું, ઉદરમાં બાળક રહ્યું, પછી માતાના બધા જ વર્તનની અસર ગર્ભસ્થ શિશુ પર પડે છે, અર્થાત ગર્ભમાં રહેલા બાળક ઉપર માતાના બધા જ વર્તનની અસર પડે છે, ટોટલી શારીરિક માનસિક બધા જ વર્તનની. આની ભાગ્ય કોક લોકોને ખબર હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન બાળકના શારીરિક વિકાસ માટે માતાએ રોજ નિયમિત યોગ્ય આહાર કરવો જોઈએ, જરૂરી યોગાસનો કરવા જોઈએ, કસરતો કરવી જોઈએ, પૂરતી ઊંઘ લેવી જોઈએ. કામ, ક્રોધ, લોભ, ચીડિયાપણું, ઝઘડવું, ઈર્ષા, વ્યસનો, ખોટા ચિત્રો, ફિલ્મો જોવા વગેરે બધી પ્રવૃત્તિ છોડી દેવી પડે જો સારા સંતાનની ઈચ્છા હોય તો. બાળકના બૌદ્ધિક વિકાસ માટે એકાગ્રતાવાળું કાર્ય માતાએ કરવું જોઈએ, ગણિતની પઝલ, ઉખાણા વગેરે બૌદ્ધિક કસરતોવાળા કાર્યો કરવા. વાલા ભક્તો, આજના વિજ્ઞાને એક તારણ કાઢ્યું છે જે ચોંકાવનારું છે. લગભગ માણસોને આની ખબર જ નથી કે માનવ મગજનો વિકાસ કઈ રીતે થાય છે, ક્યારે થાય છે, કયા ક્રમમાં થાય છે. તો સાંભળો, માનવ મગજનો વિકાસ ગર્ભાવસ્થા દરમિયાન 80% થઈ જાય છે. બાળક જન્મી જાય પછીના પ્રથમના 2.5 વર્ષમાં 18% વિકાસ થઈ જાય છે, અને પછીના આખા જીવન દરમિયાન માત્ર 2% જ મગજનો વિકાસ થાય છે. આ હકીકત છે. બાળક જન્મે ત્યારે એનું સૌથી મોટું અંગ માથું હોય છે, માથું બહુ મોટું હોય છે, પગ તો હાવ ઝીણા હોય, એટલે એ બધું મગજ ગર્ભાવસ્થામાં જ વિકસી જાય છે. પછી એમાં જાજો ફેરફાર થઈ શકતો નથી. 80% પ્રથમના 2.5 વર્ષમાં, 18% ને પછી આખી જિંદગી 2% છે. આનો અર્થ એ થાય છે કે એને જે કાંઈ સંસ્કાર દેવા હોય તમારે એ ગર્ભાવસ્થામાં જ દઈ દો. બીમા સુધારો થાય છે, વૃક્ષમાં નહીં. પછી તો વૃક્ષ બી જે પ્રમાણેનું તમે નાખ્યું હોય એ પ્રમાણે મોટું થયા કરે, પતી ગયું, પછી કઈ કરવાનું રહેતું નથી. ગર્ભાવસ્થા દરમિયાન બાળકના માનસિક વિકાસ માટે પરાક્રમ કથાઓ વાંચવી, માતાએ લાગણીસભર વાર્તાઓ વાંચવી, મારું બાળક આવા ઉચ્ચ સંસ્કાર વાળું જરૂર થશે જ એવું પોઝિટિવ ચિત્રણ કરવું, માતાએ એવું પોઝિટિવ ચિત્રણ કરવું, કેમ જે એની અસર ગર્ભ અવસ્થામાં રહેલા બાળકને થાય છે. બાળકના આધ્યાત્મિક વિકાસ માટે ધર્મગ્રંથનું વાંચન, મંત્ર જાપ કર્યા કરવો, સારું ભક્ત ચિંતામણી વગેરે પુસ્તક વાંચ્યા કરવું, કીર્તન કર્યા કરવા, શ્રવણ ભક્તિ કર્યા કરવી, કીર્તન સાંભળવા, ભગવાનને પ્રાર્થના કર્યા કરવી, મંદિરે દર્શને જઈને ભજન ભક્તિ કરવી, સેવા કરવી વગેરે જેના ઉદરમાં બાળક છે એ બેને કર્યા કરવું. ભાગવતના 7મા સ્કંધમાં પ્રહલાદને ભગવાનની ભક્તિના સંસ્કાર ગર્ભમાં જ પડેલા એ વાત જણાવી છે. ગર્ભમાં જ પ્રહલાદને ભક્તિના સંસ્કાર પડ્યા હતા. તેની માતા કયાધુને ઇન્દ્રના હાથમાંથી છોડાવી નારદજી પોતાને આશ્રમે લઈ આવ્યા હતા, અને નારદજી કયાધુને કાયમ ભગવાનની કથા સાંભળાવ્યા કરતા. સંતના દર્શન થયા એની માતાને ગર્ભાવસ્થામાં, અને નારદજી પાસે રહ્યા આશ્રમમાં, કથા બધી સાંભળ્યા કરી, એટલે ગર્ભમાં પ્રહલાદને એના સંસ્કાર પડી ગયા. રોજ નારદજીની કથા એની માતા સાંભળતા તેની અસર ગર્ભમાં રહેલા બાળકને થઈ, તેથી બાળક હિરણ્યકશિપ જેવા અસુરનું સંતાન હતું તો પણ મહાન ભક્ત રૂપે અવતર્યું. આ પ્રસિદ્ધ દાખલો છે. સુનિયે શિવાજીની બાબતમાં, શિવાજીને તેમની માતા જીજાબાઈએ ગર્ભમાં રામ લક્ષ્મણની વાતો બહુ સંભળાવેલી. જ્યારે માતા જીજાબાના ઉદરમાં શિવાજી હતા ત્યારે જીજાબાઈએ રામાયણના સુંદર કાંડના પાઠ બહુ કર્યા હતા, એટલે શિવાજી મહાસુરવીર થયા. આવો અભિમન્યુની બાબતમાં પણ સાંભળો. અભિમન્યુને ગર્ભમાં કોઠાનું જ્ઞાન સાંભળવા મળ્યું હતું. બેન સુભદ્રાને ભગવાન કૃષ્ણે 7 કોઠાની વાતો કરી હતી. એમાં 6 કોઠા સુધી સુભદ્રા બેન સાંભળતા રહ્યા. અંદર શિશુ ગર્ભમાં સાંભળતો હતો. પછી સુભદ્રાને ઝોલું આવી ગયું, એટલે ભગવાનને એમ થયું કે આ ઊંઘી ગઈ શું. ત્યારે ઉદરમાં રહેલા અભિમન્યુને એમ થયું કે નહીં બોલે તો મામા કથા નહીં કરે, અને મારે 1 કોઠાનું જ્ઞાન બાકી રહી જાય, એટલે ઉદરમાંથી ઉત્તર આપ્યો ગામ. ત્યારે ભગવાન કૃષ્ણને ખબર પડી ગઈ કે માળો આ સાંભળી ગયો. પૂર્વનો એ વેરી હતો એ તો ભગવાનને ખબર જ હતી. પછી 7મા કોઠાનું જ્ઞાન ન આપ્યું એટલે 7મા કોઠામાં અભિમન્યુ મરાણો. પણ 6 કોઠા તો એ ઉદરમાંથી શીખીને જન્મ, બોલો. આ બધી અજબ ગજબની વાતો છે જેને લોકો લગભગ જાણતા નથી. લવકુશની કથા ઉપર આવો. લવકુશને સીતાજીએ ગર્ભમાં ખૂબ સંસ્કાર આપ્યા છે, તેનાથી તેઓ લક્ષ્મણથી પણ સુરવીર નીવડ્યા અને યુદ્ધમાં લક્ષ્મણને હરાવ્યા. નાના છોકરા હોય, બોલો. વાલા ભક્તો, કાશીના રાજા ઋતુધ્વજ નામે થયા. કાશી નગરીના નરેશ રાજા ઋતુધ્વજ, એમની પત્ની હતી, એનું નામ મદાલશા હતું. સતી મદાલશાનું નામ વિશ્વમાં ફેમસ છે. એ મદાલશા એવી અદ્ભુત રાણી હતી, એને આ ગર્ભધાન ગર્ભ અવસ્થા વગેરેનું અદ્ભુત જ્ઞાન હતું આ રાણીને. તો એ મદાલશાએ પોતાના પુત્રોને એવા ગર્ભ અવસ્થામાં સંસ્કાર આપ્યા કે એક એક છોકરો સાધુ થઈ ગયો. પહેલો દીકરો વિક્રાંત જન્મો, એને એને સાધુ કરી મૂક્યો, એને બાપાની ના હતી. તો બીજો સુબાહુ જન્મો, એને એની માતાએ સાધુ કરી નાખ્યો. ત્રીજો છોકરો શત્રુમર્દન જન્મો, એને પણ એની માતાએ સાધુ કરી નાખ્યો. મદાલશાની આ વાત છે, આ સત્ય ઘટના છે. હવે પેલા ઋતુધ્વજને ચિંતા થઈ કે આ રાણી એકે એક દીકરાને સાધુ કરી મૂકે છે તો મારા રાજ્યનો વારસદાર કોણ થાય. એને વારસદારની ચિંતા બહુ થઈ. પછી એણે એની રાણીને એમ કીધું કે તું કાંઈક સમજ, આ બધાને સાધુ કરી મૂકેશ, આ રાજ કોને સોંપશું? તું એક દીકરો એવો આપ કે એ રાજા થાય. ત્યારે સતી મદાલશાએ કહ્યું તો ચોથો દીકરો રાજા થાય. કેવો દીકરો કરવો એ એના જ હાથમાં જ, બોલો. પછી ચોથા પુત્રનું ગર્ભાધાન થયું, ત્યારબાદ શ્રેષ્ઠ રાજાના ગુણોના સંસ્કાર ગર્ભમાં જ રાણી મદાલશાએ આપ્યા. એવી જ કથા, એવી જ વાતો, એવા જ વિચારો કર્યા તો એનો એ ચોથો પુત્ર મહાદાની રાજા અલર્ક થયો, જેના નામની મૂળીમાં વાવ છે, અલર્ક વાવ. તો એવો સંતાન આપ્યો, બોલો. અહીંયા અટાણે માણસોની ભૂલ શું થાય છે, છોકરો જન્મી જાય ને પછી એને બધા ભૂંસ ભૂંસ ઘસીને હારો કરવા મથે. પહેલા કોઈ કશું જ ધ્યાન રાખતા નથી, પછી કાંઈ ફેરફાર થઈ શકતો નથી, પછી રોવાના દાડા છે, બધાના ભૂલ થઈ ગયેલી જ હોય છે, પછી પસ્તાવા સિવાય કશું હાથમાં રહેતું નથી. આણીકોણની સભા જે બધી બાકી હોય એને કાંઈક હજી જો આ બધું અમલમાં લેવું હોય કામનું છે, આણી કરતો બધું હવે સમજ્યા. કાલાય ખરી ગયા, બધું પાંદડાય પડી ગયા ઠરડામાં. હું તો હવે તો બળતણમાં કાયમ લાગે આણીકોણનો વર્ગ જ બધો. આ કથા એના કામની નહીં, આ સભા ને આ વાત કામની છે. ત્યારે મને કોક કે છે કે આવી કથા આ છોકરાઓને કામની નહીં, તમે શિક્ષાપત્રીની ક્યાં લાવ્યા, અને ગમે નહીં બધા કંટાળે. એટલે આ તમારા જ કામની છે, તમને ગમે કે ન ગમે. ડોહાઓને આ બધી કથા ગમે પૌ, પણ હવે હું એને કામની છે, ગમે ખરી બિચારાને. રાણી મદાલશાની વાત તમે સાંભળી, બોલો. એ જેવો ધારે એવો દીકરો થાય, બોલો. ત્રણ દીકરાને ગર્ભાવસ્થામાં એને એવા સંસ્કાર આપ્યા, સાધુ કરી જ મૂક્યા. ચોથા દીકરાને પછી રાજાએ વિનંતી કરી કે હવે એકાદો રાજ સંભાળે એવો દીકરો આપ, તો કે આ વખતે એવો આપીશ. બસ એવો આપ્યો, બોલો. અલર્ક રાજા, બહુ સમર્થ રાજા થયો. આવો વિવેકાનંદજીની વાત કરીએ. વિવેકાનંદ સ્વામીને પણ એમની માતા ભુવનેશ્વરી દેવીએ ઉદરમાં જ સર્વોત્તમ સંસ્કાર આપ્યા હતા, એટલે જોરદાર આ સંત થયા વિવેકાનંદ. આપણે બધાએ જાણીએ છીએ, જેણે વિદેશમાં જઈને ભારતનું નામ રોશન કર્યું. વાલા ભક્તો, જેના નામથી આજ ભારત પ્રસિદ્ધ છે, આપણા દેશનું નામ ભારત પડ્યું, સમજાણું. એવા ભરતજીને પણ એમની માતા શકુંતલાએ ગર્ભાવસ્થામાં સર્વોત્તમ સંસ્કાર આપ્યા હતા. અજનાભ નામનો આપણો આ ખંડ હતો. આપણા દેશનું નામ હતું અજનાભ, પરંતુ અજનાભ નામ મટીને ભારત નામ તો શકુંતલા પુત્ર ભરત ઉપરથી આ દેશનું પડ્યું છે. તો એ ભરતને આવા રૂડા સંસ્કાર આપનાર કોણ હતું? તો એની માતા દેવી શકુંતલા, એણે આ કામ કર્યું હતું. આવો બીજું એક દ્રષ્ટાંત લઈ લઈએ, બધાને સમજાઈ જાય એવું. ધૃતરાષ્ટ્ર, પાંડુ તથા વિદુર, આપ જાણો છો આ ત્રણેય એક બાપના સંતાન છે, માતાઓ અલગ છે. આ તૈણીના બાપ કોણ છે તમે જાણો છો? ભગવાન વ્યાસ. આપણા ભારત દેશના માણસોને જ ભારતના ગ્રંથોનું વાંચન નથી. સુરેશ કહેતો એમ વાંચવાની કોઈને છે ને તેવ જ નથી. મોટી મુશ્કેલી છે. આ ત્રણેયના ગુણો સંસ્કારો વગેરેમાં પણ ગર્ભાધાન વેળાએ એમની માતાની જે સ્થિતિ હતી એ જ જવાબદાર છે. તમે બધું જાણતા હશો, બહુ વિવરણ કરવું નથી. ધૃતરાષ્ટ્રની માતા આંખો વીંચી ગઈ એટલે પુત્ર આંધળો થયો. પાંડુની માતા એકદમ ફીકી નિરુત્સાહ હતી એટલે પુત્ર પાંડુ રોગી જન્મ. અને વિદુરની માતા મહાભક્ત અવસ્થામાં હતી એટલે વિદુર મહાભક્ત થયા. આ ગર્ભાધાન વેળાની એમની માનસિક જે રીત હતી એ પ્રમાણે સંતાન થયા. બાકી વ્યાસ તો વ્યાસ જ હતા, એક જ વ્યાસ. અને આટલો બધો એના ત્રણેય સંતાનોમાં ફેર જે આવ્યો એ માતાના આધારે ફેર આવ્યો. બી એક જ હતું પણ ભૂમિ ફરકે આખો સંતાનમાં ફરક દેખાય છે. પતિ પત્નીએ ગર્ભાવસ્થા દરમિયાન ઘરમાં ઝઘડા કરવા નહીં, અબોલા વગેરે ન થવા દેવા, એકબીજાનો અભાવ અવગુણ ન હોવો જોઈએ, અરસપરસ હું પ્રેમથી જીવવું જોઈએ, તણાવની પરિસ્થિતિ ન જ સર્જાવા દેવી જોઈએ, સતત આનંદમાં રહેવું જોઈએ, એકબીજાના કાર્યમાં મદદરૂપ થવું જોઈએ, આવું રાખવું જોઈએ ગૃહસ્થાશ્રમીઓએ. વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે ગર્ભમાં પણ બાળકને સંસ્કાર પડે છે. અમેરિકામાં ગર્ભમાં રહેલા બાળકને સંસ્કાર આપવા બિશન બેબી નામનું યંત્ર $60 મળે છે. ટેપ રેકોર્ડર જેવા આ યંત્રને માતાના પેટ ઉપર ગોઠવી સંદેશા અપાય છે. પ્રયોગો ઉપરથી સાબિત થયું છે કે 80% બાળક તે સંદેશા ઝીલે છે, સારી રીતે ઝીલે છે. વાલા ભક્તો, મુંબઈમાં એક સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો પછી તે બાળક બોલવા શીખ્યો એટલે તરત જ શોલેના ડાયલોગ બોલવા માંડ્યો. અરે ઓ કાલિયા તેરા ક્યાં હોગા. બાળકની માતાને એનું કારણ પૂછ્યું કે આ છોકરો કેમ આટલી ઉંમરમાં આવા બધા ડાયલોગ બોલે છે. ત્યારે એની માતાએ કહ્યું કે એ બાળક જ્યારે મારા પેટમાં હતો ત્યારે મેં શોલે ફિલ્મ 22 જોયું બહુ પ્રેમથી, એટલે એ સંસ્કાર આનામ ઉતરી ગયા. આ હકીકત છે. તો વાલા ભક્તો, ગર્ભાવસ્થાની સ્થિતિનું વર્ણન કર્યું. એક સંસ્કારના 3 પાર્ટ પાડ્યા, માતા પિતાની ભૂમિકા, ગર્ભાધાનની વિધિ અને ગર્ભાવસ્થાની આખી સંસ્કાર પદ્ધતિ. હવે સંસ્કાર નંબર 2, પુંસવન સંસ્કાર. વાલા ભક્તો, ગર્ભાધાન થયા પછી બીજા કે ત્રીજે મહિને આ વિધિ કરવાનો હોય છે. આ સંસ્કાર પાછળ ગર્ભ પુરુષ અંગો ધારણ કરી અવતરે એટલે કે પુત્ર જન્મે એવી ઈચ્છા રાખવામાં આવતી. પુંસવન સંસ્કાર એટલે થાતો. આ જૂના જમાનાની વાત છે. હવે ત્રીજો સંસ્કાર, સીમંતોન્નયન સંસ્કાર, એટલે સીમંત આપણી ભાષામાં અઘરણી કહે છે ને, અર્થાત હાવ આપ તળપદી ભાષામાં કહીએ ને તો આ સંસ્કારનું નામ છે ખોળો ભરવો. તમને બધાને ખબર પડે ખોળો ભરવો એ નામે ઓળખાય છે આ સંસ્કાર. ગર્ભાધાન પછી 4th, 6th, or 8th મહિનામાં, 7th મહિનામાં સ્ત્રી ઉપર આ સંસ્કાર કરવામાં આવે છે, જેમાં ગર્ભવૃદ્ધિ માટે તથા રક્ષણ માટે ગણપતિની પૂજા કરવામાં આવે છે. આ સંસ્કાર સમયે સગર્ભાને આનંદમાં રાખવા સસરા પક્ષ તથા પિયરમાંથી સ્ત્રીને ભેટો મળે છે, આવું બધું મળે છે. પ્રથમ ગર્ભવાળી સ્ત્રી પર આ સંસ્કાર કરવામાં આવે છે. આ પ્રસંગે એમને આનંદમાં લાવવા માટે એમનો દિયર ભાભીના ગાલ લાલ કંકુથી રંગે છે. કોઈ અજળ છે તે જોરદાર લાફા મારે છે, એની અસર ગર્ભમાં થાય ભાઈ. હાલ દેશમાં આના જેવો જ બેબી શોવર નામનો વિધિ પ્રચલિત થયો છે. હમણાં હવે કેવો છે ભગવાન જાણે. વાલા ભક્તો, ચોથો સંસ્કાર છે જાત કર્મ સંસ્કાર. જન્મ સમયે કરાતો આ સંસ્કાર છે, તેમાં હોમ હવન કે મહાપૂજા કરવામાં આવે છે. 100 વર્ષ સુધી બાળક જીવે તે માટે શક્તિની વૃદ્ધિ માટે કામના કરાય છે આ જાત કર્મ સંસ્કારમાં. અર્થાત બાળકનો જન્મ થાય ત્યારે આ સંસ્કાર થાય છે. આ નિમિત્તે બ્રાહ્મણો વગેરેને દક્ષિણાઓ આપવામાં આવે છે, દાન વગેરે પુણ્ય કરવામાં આવે છે. જાત કર્મ બાદ બાળકને વર્તમાન ધરાવી કંઠી બાંધી શકાય છે. આ બધું જાત કર્મમાં આવે. પાંચમો સંસ્કાર છે નામકરણ સંસ્કાર. જન્મ બાદ 10મા દિવસથી 2 વર્ષ સુધીમાં નામ પડવાનું હોય, નામ પાડવામાં આવે છે. તેના નવા નામથી બધા લોકો એના સ્વાસ્થ્ય તથા સુખ સમૃદ્ધિની કામના કરે છે. ભગવાન સંબંધી નામ પાડવાથી ભગવાનનું સ્મરણ વધુ થાય છે, એમાં અજામેલનું દ્રષ્ટાંત આપણી સામે બહુ મોટો પુરાવો છે. અજામેલે પોતાના પુત્રનું નામ નારાયણ પાડ્યું, એને લઈને અજામેલનું કલ્યાણ થયું. ફોઈ વગેરે સંબંધીઓ પાસે પુત્રનું નામકરણ કરાવવા કરતા ભગવાનના સારા ભક્તો કે સંતો દ્વારા નામકરણ કરાવવામાં આવે તો તે નિમિત્તે કાયમ તેમની સ્મૃતિ રહે છે. એમાં એ વિવેક રાખવો, પુત્ર જન્મ હોય તો સંતો પાસે નામ પડાવવું અને પુત્રી જો જન્મી હોય તો સાંખ યોગી બહેનો પાસે એનું નામ પડાવવું યા કોઈ મોટા ભક્ત બહેનો પાસે. આ નામકરણ વિધિ બતાવ્યો. હવે છઠ્ઠો સંસ્કાર છે નિષ્ક્રમણ સંસ્કાર. ચોથે મહિને ઘરમાંથી બહાર લાવવાનો સંસ્કાર થાય છે, મંદિરમાં ઠાકોરજીના દર્શન કરાવવામાં આવે છે, આને નિષ્ક્રમણ સંસ્કાર કહેવાય છે. સાતમો સંસ્કાર છે અન્નપ્રાશન સંસ્કાર. છઠ્ઠે મહિને બાળકને સૌ પ્રથમ અન્ન ખવડાવવાની ક્રિયા જે કરવામાં આવે તે અન્નપ્રાશન સંસ્કાર કહેવાય છે. ગર્ભમાં રહેતી વખતે બાળકના શરીરમાં અશુદ્ધિ પ્રવેશી જાય છે, તેથી તેની શુદ્ધિ માટે બાળકને દાંત આવે ત્યારે તેને પવિત્ર ભોજન જમાડવામાં આવે છે. બાળકને સોના ચાંદીની ચમચીમાં ખીર ખવડાવવામાં આવે છે. આ સંસ્કાર પછી બાળકને અનાજ જમાડવામાં આવે છે. આ કહેવાય અન્નપ્રાશન સંસ્કાર. આઠમો સંસ્કાર છે કર્ણવેદ સંસ્કાર. છઠ્ઠે કે 7મે મહિને બાળકના કાન વિંધાવવાનો આ સંસ્કાર છે. 9મો સંસ્કાર વપન ક્રિયા, એટલે કે ચૌલ સંસ્કાર. આપણી ભાષામાં કહીએ તો બાબાને કેશ ઉતરાવવા છે, વાળ ઉતરાવવા છે એવું બોલે છે. ચૌલ સંસ્કાર અથવા બાબરી ઉતારવાનો જે સંસ્કાર. બીજું કે 3જે વર્ષે બાળકના પ્રથમ વાર કેશ ઉતારી શિખા રાખવામાં આવે છે. આનાથી બાળકનું મસ્તક મજબૂત થાય છે અને બુદ્ધિ સતેજ થાય છે એવું માનવામાં આવે છે. 10મો સંસ્કાર ઉપનયન સંસ્કાર, એટલે કે જનોયનો સંસ્કાર. 8મે વર્ષે બાળકને અભ્યાસ કરવા મોકલે તે પહેલા થતો આ સંસ્કાર છે. યજ્ઞોપવિત કહો, જનોય કહો, આ મળ્યા પછી વેદને ભણવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. આ સંસ્કાર પ્રાપ્ત થતા પહેલા જન્મ મળે છે, તેમાં ઉપાસના માતા અને સત્પુરુષ પિતા ગણાય છે. લ્યો, આ સંસ્કાર કરો એટલે બાળકનો બીજો જન્મ થાય છે. પહેલો જન્મ શરીરનો માતા પિતાથી થયો, આ બીજો જન્મ સંસ્કારનો થાય છે. એમાં માતા ઉપાસના છે અને પિતા સત્પુરુષ ગણાય છે. યજ્ઞોપવિતનો આવો શ્લોક છે. યજ્ઞોપવિતમ પરમમ પવિત્રમ પ્રજાપતેર્ય સહજમ પુરસ્તાત આયુષ્યમજ્ઞમ પ્રતિમુંચ શુભ્રમ યજ્ઞોપવિતમ બલમસ્તુ તેજઃ. અર્થાત યજ્ઞોપવિત પરમ પવિત્ર છે, તે પહેલેથી બ્રહ્માજીની સાથે જ પ્રગટ થયા છે. હે યજ્ઞોપવિત, આપ અમને મંગલમય દીર્ઘ પૂર્ણ આયુષ્ય પ્રદાન કરો. આપની કૃપાથી અમારું બળ અને તેજ પરિપુષ્ટ થાઓ. આમ યજ્ઞોપવિત આયુષ બળ અને તેજ આપે છે. યજ્ઞોપવિતના 3 દોરામાં બ્રહ્મા વિષ્ણુ શંકરનો નિવાસ છે. ગાંઠને બ્રહ્મગાંઠ કહે છે. બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય 3 વર્ણના લોકો જનોય પહેરી શકે છે. 11મો સંસ્કાર વેદારંભ સંસ્કાર. ગુરુના આશ્રમે, ગુરુકુલમાં કે વિદ્યાલયમાં જઈ શાસ્ત્રાધ્યયનની શરૂઆત કરવાનો સંસ્કાર, એને કહેવાય વેદારંભ સંસ્કાર. પ્રાચીન કાળમાં 10મા ઉપનયન સંસ્કારથી 12મા સમાવર્તન સંસ્કાર સુધીનો અભ્યાસ કાળ બ્રહ્મચર્ય આશ્રમ ગણાતો. આ સમય દરમિયાન ગુરુકુળમાં વિદ્યાર્થીને કડક નિયમમાં રહેવાનું થતું, પાલન કરવાનું હતું. હવે બહુ એવું રહ્યું નથી. વિદ્યાર્થી માટે જમીન પર સૂવું, ભિક્ષા માગીને ખાવું, દારૂ માંસથી દૂર રહેવું, ઠંડા પાણીએ નાહવું, સ્ત્રીથી દૂર જ રહેવું, ગુરુની આજ્ઞાનું પાલન કરવું, ગુરુની સેવા કરવી વગેરે જીવનશૈલીના સંસ્કારો અપાતા આ બ્રહ્મચારી આશ્રમમાં. આવું બધું હતું, એનાથી માણસો મજબૂત થતા, તેજસ્વી થતા. આ રીતે 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાલન કરવાથી વિદ્યાર્થી મહામેધાવી અને તેજસ્વી થતા. આજે વિદ્યાર્થીઓ બ્રહ્મચર્ય આશ્રમ પ્રણાલીને અનુસરતા નથી તો એનું પરિણામ સ્પષ્ટપણે જગતમાં દેખાય છે. આ આશ્રમોમાં પરા અપરા બંને વિદ્યાનું જ્ઞાન અપાતું. હો, પરા વિદ્યા અને અપરા વિદ્યા કહેતા પેટ ભરવાની વિદ્યા અને આધ્યાત્મિક જ્ઞાન, જે કલ્યાણની વિદ્યા. દરેક ક્ષેત્રમાં ભારતીયોને જ્ઞાન હતું, દરેક ક્ષેત્રોમાં. જો એના દાખલા આપું, આઈન્સ્ટાઈન પાસે એક ભારતીય માણસ અણુશક્તિનો અભ્યાસ કરવા ગયો હતો. આઈન્સ્ટાઈને તેને કણાદ ઋષિનો ફોટો દેખાડીને એમ કહ્યું કે આમના વૈશેષિક શાસ્ત્રમાંથી મેં પ્રેરણા લીધી છે. બોલો, કણાદ ઋષિએ વૈશેષિક શાસ્ત્ર રચ્યું, એની જબ્બર અસર આઈન્સ્ટાઈન ઉપર હતી ને એમાંથી એ શીખતા હતા. એમ ભારતીયો આ બધા પ્રકારના જ્ઞાનમાં ખૂબ આગળ હતા. પુરીના શંકરાચાર્ય ભારતી કૃષ્ણ તીર્થે અથર્વ વેદમાંથી સંશોધન કરી વૈદિક મેથેમેટિક્સ એટલે કે વૈદિક ગણિત બહાર પાડ્યું છે, જે આજે અમેરિકામાં કેલિફોર્નિયા યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં છે. કુતુબ મિનારની બાજુમાં આવેલો લોહ સ્તંભ, જે પૂર્વે એક મંદિરનો ગરુડ સ્તંભ હતો, 80% એમાં લોખંડ હોવા છતાં વર્ષોથી આજ પણ એને કાટ લાગ્યો જ નથી, એવું જ્ઞાન ભારતીયોમાં હતું. ભારદ્વાજ ઋષિના વૈમાનિક સૂત્રમાં વિમાન કઈ રીતે બનાવવું એના સૂત્રો લખેલા છે વર્ષો પહેલા. આયુર્વેદની પદ્ધતિનું આજે પશ્ચિમના લોકો પ્રમાણ કરે છે. આરોગ્યમાં પણ ભારત આગળ હતું. ઇલોરાનું કૈલાસ મંદિર પર્વતમાંથી કોતરેલું છે, તે કળશથી શરૂઆત કરી નીચે સુધી આવેલા છે. શિલ્પની એ વિશેષતા છે, એ ભારતમાં હતું. જ્યોતિષ વિજ્ઞાનના શાસ્ત્રો, જે આજના દૂરબીનોથી જોઈને સત્ય થયું તે સમયે શોધાયેલું છે. જ્યોતિષ શાસ્ત્રો એવા છે કે એમાં જે શોધાયેલું હતું તે હવે આજના દૂરબીનોથી જાણ્યું કે આ જ્યોતિષોએ કહ્યું એવું જ છે અંતરિક્ષમાં. એ જ્ઞાન પણ જ્યોતિષનું ભારત દેશમાં હતું. વાલા ભક્તો, ગુરુકુળમાં 12 વિષય ફરજિયાત ભણાવવામાં આવતા. કયા એ 12 વિષય? સાંભળો, ઋત, એક વિષયનું નામ છે ઋત. ઈશ્વરીય કાયદા પહેલા ભણાવવામાં આવતા, ખાસ જે આજ ખબર નહીં ભણાવતા હોય તો નહીં. ઈશ્વરીય કાયદા એટલે સમગ્ર સૃષ્ટિમાં અણુએ અણુમાં ઈશ્વર રહેલા છે, તેમણે રચેલા ચોક્કસ નિયમો દ્વારા જ સૃષ્ટિનું સંચાલન થઈ રહ્યું છે એવું ભણાવવામાં આવતું. પિંડ બ્રહ્માંડમાં એકતા છે એ ભણાવવામાં આવતું. આત્માની ઓળખ પણ એને ગુરુકુળમાં જ કરાવવામાં આવતી. આત્મવત સર્વ ભૂતેશુ, આત્માની જેમ બધાને જોવો એમ એ વિદ્યાર્થીને જ શીખવી દેવામાં આવતું. બીજાના સુખમાં આપણું સુખ છે એ ભણવામાં જ બતાવાતું વગેરે. આત્મજ્ઞાન, પરમાત્મ જ્ઞાન અને પરલોકનું જ્ઞાન એને ઋત કહેવાય છે, એ પ્રાચીન ગુરુકુળમાં ભણાવાતું. નંબર 2, સત્ય. ઋતમાં ભણાવવામાં આવેલ આત્મા પરમાત્માની વાત જીવનમાં કઈ રીતે ઉતારવી તે જ્ઞાન સત્યમ વદ આ પાઠથી શીખવવામાં આવતું. પછી તપ, જીવનમાં સહનશીલ થવાનું શિક્ષણ અપાતું. દમ, ઇન્દ્રિયો પર સંયમ કેળવવાનું શિક્ષણ ગુરુકુળોમાં અપાતું. શમ, મન પર સંયમ કેળવવાનું, મન જીતવાનું જ્ઞાન પણ ગુરુકુળોમાં વિદ્યાર્થીને ભણાવાતું. દેવ ભાવના, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, ગુરુ, માતા પિતા વગેરેમાં દેવની ભાવના લાવી પૂજ્યપણે એમને માનવાની વાત પણ ત્યાં વિદ્યાર્થી જીવનમાં જ શીખવાડવામાં આવતી. અગ્નિહોત્ર, રોજ હોમ કરવાનું શિક્ષણ, ત્યાગમય જીવન જીવવાનું શિક્ષણ વિદ્યાર્થી કાળમાં જ અપાઈ જતું. અતિથિને દેવ માનીને આગતા સાગતા કરવાનું શિક્ષણ અપાતું. માનુષ, મનુષ્ય સંબંધી આહાર વિહાર વાણી વિવેક વેશ કેશ વગેરેમાં સભ્યતાનું જ્ઞાન, માનવતાનું શિક્ષણ વિદ્યાર્થીને અપાતું. પ્રજનન, સુકન્યા સાથે લગ્ન કરવાનું શિક્ષણ, કઈ રીતે આ બધા સંસ્કારો ગર્ભાધાન વગેરે કરવા એ પણ શીખવાડાતું. પ્રજા સંતતિને જાળવવા અને સંસ્કાર આપવા સંબંધી જ્ઞાન પણ એને શીખવવામાં આવતું. પ્રજાતિ કુટુંબની સેવાનું શિક્ષણ પણ અપાતું. આ 12 વિષયો ભણીને બાળક તૈયાર થાય ત્યાં સુધીમાં 25 વર્ષનો તે યુવાન થઈ જાય ત્યાં બધું જ ભણી ગયો હોય. આવું ભારતમાં હતું, અદ્ભુત જ્ઞાન પ્રથા હતી ભારતની. તક્ષશિલા નાલંદા બહુ મોટી યુનિવર્સિટી હતી, દુનિયાભરના માણસો અહીં ભણવા આવતા. 12મો સમાવર્તન સંસ્કાર છે. ગુરુકુળમાં ગુરુની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થી ઉપર આ કરાતો સંસ્કાર છે સમાવર્તન સંસ્કાર. આ સંસ્કારનું બીજું નામ છે સ્નાન. આ સંસ્કારમાં સ્નાન મુખ્ય પ્રતિકાત્મક ક્રિયા હતી, તેથી અભ્યાસ પૂર્ણ કરી સ્નાન કરેલા વિદ્યાર્થી સ્નાતક કહેવામાં આવતા. આ સ્નાતક છે એમ, એટલે ભણી રહ્યા બધું. દીક્ષાંત સમયે ગુરુ તેને અંતિમ આદેશ આપતા. જ્યારે એ આ સમાવર્તન સંસ્કાર થઈ જાય અને ગુરુકુળમાંથી નીકળવાના હોય ત્યારે ગુરુ એને આવો ઉપદેશ આપતા. સ્વાધ્યાયત માં પ્રમદ, સત્યાત ન પ્રમદિતવ્યમ, ધર્માત ન પ્રમદિતવ્યમ, કુશલાત ન પ્રમદિતવ્યમ, શુભ કર્મોથી, ભૂત્ય ન પ્રમદિતવ્યમ, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ, સ્વાધ્યાય કરવામાં પ્રમાદ રાખવો નહીં, સત્ય બોલવામાં પ્રમાદ રાખવો નહીં, ધર્મ પાળવામાં પ્રમાદ રાખવો નહીં, સારા કાર્યો કરવામાં પ્રમાદ રાખવો નહીં, ઉન્નતિ સિદ્ધ કરવામાં પ્રમાદ રાખવો નહીં, સ્વાધ્યાયને પ્રવચનમાં પ્રમાદ રાખવો નહીં, દેવપુત્રો કાર્યાભ્યામ ન પ્રમદિતવ્યમ, દેવો સંબંધી પિતૃ સંબંધી કાર્યમાં આળસ રાખવી નહીં, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, આવું બધું શીખવાડવામાં આવતું કે માતા દેવ છે, પિતા દેવ છે, ગુરુ દેવ છે, આચાર્ય દેવ છે, અતિથિ દેવ છે. યાની અનવિદ્યાની કર્માણી તાની સેવિતવ્યાની નો ઇતરાણી, યાની અસ્માકમ સુવિચારી તાની તાની ત્વયા ઉપાસ્યાની નો ઇતરાણી. અમારા જે નિર્દોષ કર્મો હોય એ જ તારે અનુસરવા સેવવા, પરંતુ જે કાર્યો અમારા નિર્દોષ ન હોય એનું તમારે અનુકરણ કરવું નહીં, એમ ત્યાં એના ગુરુઓ એમને કહેતા. એટલે સારું હોય એનું જ અનુકરણ કરજો, ખરાબનું નહીં. શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું, પૂર્વે જે મોટા થયા એમણે કંઈક અધર્માચરણ જેવું આચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું, એમણે જ ધર્માચરણ કર્યું હોય તે લેવું. યાની અસ્માકમ સુચરિતાની તાની ત્વયા ઉપાસ્યાની નો ઇતરાણી, આવું બધું એને કહેતા. ત્યારબાદ વિદ્યાર્થી ગુરુની આજ્ઞાથી પોતાના ઘર પ્રતિ પ્રયાણ કરતો. પછી આ ભણીને ઘરે આવતો અને ઘરે આવ્યા પછી એને માટે બે રસ્તા હતા, કા સાધુ થાય કા સંસારી થાય. 13મો સંસ્કાર વિવાહ. વિશેષ વહન તે વિવહન કહો, વિવાહ કહો. સંસારમાં બે જણાએ એક જીવન રચી એનું વહન કરવું એનું નામ વિવાહ. નોખું તાણ્યા વગર જે સીધું હાલ્યું જવું એને વિવાહ કહેવાય. જીવનયાત્રામાં પુરુષ દિશા નક્કી કરે છે અને સ્ત્રી તેને શક્તિ આપે છે. ખ્યાલ આવ્યો? આ બંનેનું કાર્ય છે. મનુષ્ય માટે વિવાહ એક મહત્વપૂર્ણ સંસ્કાર છે. માનવ પશુને ખરા અર્થમાં માનવ બનાવવામાં આ સંસ્કારનો મોટો ફાળો છે. વિવાહ નામના સંસ્કારનો મોટો ફાળો શું કે માનવ પશુને માનવ બનાવવો. તમને સમજાણું નહીં હોય કહું, જો વિવાહ સંસ્કાર ન કર્યો હોય તો મનુષ્ય જીવન પશુથી પણ બદતર બને. કેમ? જે તેની કોઈ પત્ની ન હોય, કોઈ માં બેન દીકરી ન હોય, કોઈની સાથે પવિત્ર વ્યવહાર ન હોય, જો વિવાહ ન હોય તો એનું કોઈ ઘર ન હોય, કોઈ શાળા કે કોલેજ ન હોય, તો કેળવણી સભ્યતા સંસ્કૃતિ અને ધર્મથી તદ્દન શૂન્ય એક પશુ રાષ્ટ્ર જ ઊભું થાય. માટે માનવ પશુને માનવ બનાવવાનો સંસ્કાર એટલે વિવાહ પદ્ધતિ જબરજસ્ત મોટો કંટ્રોલ. વિવાહ સંસ્કારનું આયોજન વાસના ક્ષીણ કરવાના હેતુથી થયું છે. વિવાહ સંસ્કારનું આયોજન વિવાહ સંસ્થા અસ્તિત્વમાં શા માટે આવી? વાસના ક્ષીણ કરવા માટે. જે સ્ત્રી સાથે, જે પુરુષ સાથે દેવ બ્રાહ્મણ અને અગ્નિની સાક્ષીમાં લગ્ન થયું, બસ એ જ સ્ત્રીમાં, એ જ પુરુષમાં કામભાવ રાખી ધર્મની મર્યાદામાં રહીને કામ સુખ ભોગવવું જોઈએ. અને અન્ય સર્વ સ્ત્રીઓ કે પુરુષોને નિષ્કામ ભાવથી, ભગવદ્ ભાવથી જોવા જોઈએ. તે ગ્રહસ્થ હોવા છતાં સાધુ આયા તો બ્રહ્મચારી સમાન ગણાય જો આ રીતે જીવે તો. ખાસ ધ્યાન દીજીએ, લગ્ન એટલે કે વિવાહ, વિવાહ એ કામનો વિનાશ કરવા માટે છે, વિકાસ કરવા માટે નથી. લગ્ન ધાર્મિક સંસ્કાર છે, માટે સ્ત્રીને ધર્મપત્ની કહે છે. સ્ત્રી કામ ભોગવવાનું સાધન નથી, એ ધર્મ પાળ્યાનું સાધન છે, ભક્તિમાં સપોર્ટર છે. માટે સ્ત્રીને કામપત્ની નહીં પરંતુ ધર્મપત્ની કહેવામાં આવે છે. વિવાહનો બીજો હેતુ સંતાન પ્રાપ્તિ છે. સમાવર્તન સંસ્કાર વખતે ગુરુ પોતાના શિષ્યને આજ્ઞા કરતા એમ કહે છે, પ્રજાતંતુમ મા વ્યવચ્છેદિહિ, અર્થાત સંતતિની પરંપરાને તોડીશ નહીં. પેલા સ્વામી સચ્ચિદાનંદ થયા એમણે એવું લખ્યું છે કે લગ્ન એ સંસ્કાર છે, એમાં પ્રેમ, પવિત્રતા અને ત્યાગનું પ્રાધાન્ય છે. જીવનમાં સુખ મેળવવા કરતા સુખ આપવાનો વિચાર આમાં રહેલો છે. એટલે જેની સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈએ એની પાસેથી સુખ મળશે એવી આશા રાખ્યા કરતા હું એને સુખી કરીશ એવી ભાવનાથી લગ્ન કરવું જોઈએ. આમ થાય તો કદી દુઃખ ભોગવવાનો વારો આવે જ નહીં. જ્યાં દેવાની ભાવના હોય ત્યાં દુઃખ આવતું નથી. વિવાહ દરમિયાન વરકન્યા અગ્નિ ફરતે ચાર પ્રદિક્ષિણા ફરે છે, એમાં ધર્મ, અર્થ, કામ ને મોક્ષની ભાવના રહેલી છે. બંને એકબીજાને આધારે આ ચારેય પુરુષાર્થ સિદ્ધ કરવાના હોય છે. માટે એકમેકને પૂરક થઈ જવું, એકમેકને આધીન જીવન ગુજારવું, કોઈએ સ્વતંત્રપણે જીવી શકાતું નથી. લગ્ન કર્યા પછી મને ફાવે એમ હું કરું, તાર મન પૂછવાનું નહીં, તું તારું કર્યા કરે. આમ જેને જીવવું એને લગ્ન કરાય નહીં, એને રખડ્યા કરાય એમને. પણ લગ્ન કર્યા પછી જેની સાથે જોડાણા છો એને હક થઈ જાય છે પૂછવાનો. એ પૂછી શકે ક્યાં ગયા હતા, શું કર્યું. પણ અહંકારીઓ ઘણા એવું બોલી નાખે છે, તારે ડબડબ નહીં કરવાનું, હું ગમે ત્યારે રાતે ઘરે આવું, ગમે ના જાઉં, મન પૂછવાનું નહીં. પણ એકબીજાના પૂરક થઈને જીવવું જોઈએ, એકબીજાને આધીન જીવન ગુજારવું જોઈએ. આમ દાંપત્ય જીવનની ભાવના પ્રમાણે જીવન બને તો હંમેશા પ્રેમ ભર્યા સંબંધો રહે છે અને વિવાહ જીવન સફળ બને છે. આજે વિદેશમાં અને દેશમાં લગ્ન વિચ્છેદ એટલે કે છૂટાછેડાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. યુએસએમાં તો રોજના આશરે 13,000 ઉપરાંત લગ્ન થાય છે અને આશરે 6,500 છૂટાછેડા થાય છે. બ્રિટનમાં 3 લગ્ન 1 લગ્ન ભાંગે છે. 3 જણા પણ એમાં 1 જણો છૂટો થયો હોય, એટલે કે વૈરાગ થયો એમ નહીં, બીજું ગોતવા. આ સ્થિતિ છે આજની. આવા સંજોગોમાં ઉપર જણાવ્યા પ્રમાણની ભાવનાઓને અનુસરવામાં આવે તો વિવાહ સંસ્કારને પરિણામે સમાજ તથા દેશ તંદુરસ્ત રહે. તમારું લગ્ન જીવન જ તંદુરસ્ત ન હોય તો તમે આ શિબિરને કેવી રીતે તંદુરસ્તપણે માણી શકો, મને એ કહો. સત્સંગ કેવી રીતે કરી શકો, તમારી પૂજા શાંતિથી નિરાજથી કેવી રીતે થાય, મોટી મોટી ભક્તિની ને બધા ડાપણની વાતો કરવાની અને ઘરમાં હાંજ પડે બાધાબાધ કરવાની, આવો ગ્રસ્ત આશ્રમ સારો નહીં. પહેલું તો તમારે ત્યાં જ ગમે તે પ્રકારે ટ્યુનિંગ કરવું પડે. તો રૂડી રીતે પ્રભુ ભજાય, સેવા થાય, આગળ વધાય. આદર્શ ગ્રસ્ત આશ્રમ જનક, અંબરીશ, દાદા ખાચર, પર્વતભાઈ વગેરેનો કહી શકાય. સત્પુરુષના સતત સમાગમથી ઉપરની અન્ય તમામ વસ્તુ સિદ્ધ થઈ શકે છે. પછી તે કુટુંબ માટે કહી શકાય કે ધન્ય ગ્રસ્ત આશ્રમ. પછી એ કુટુંબ માટે કહી શકાય ધન્ય ગ્રસ્ત આશ્રમ. વાલા ભક્તો, 14મો સંસ્કાર છે વાનપ્રસ્થાશ્રમ સંસ્કાર. પ્રાચીન કાળમાં 50 વર્ષ સુધી ગ્રસ્ત ધર્મોનું યથાશાસ્ત્ર પાલન કરી અને 51મું વર્ષ બેહે એટલે પુત્રને વ્યવહાર વગેરે બધું હોંપી દઈ પતિ પત્ની વનમાં પ્રવેશ કરતા અને પ્રભુમય જીવન ગુજારતા. આ વિધિને વાનપ્રસ્થાશ્રમ સંસ્કાર કહેવાય. 50 વર્ષ સુધી બધું કરવાનું, 51માં બેઠા એટલે બધું છોડી દેવાનું. કળિયુગમાં વનમાં જઈને રહેવાનો નિષેધ છે. આથી નિવૃત્ત જીવનમાં મંદિરમાં સંતો સાથે રહીને સમર્પિત થઈને દેવ સેવા, ભજન ભક્તિ, કથા કીર્તન વગેરે કરવું, તે પણ વાનપ્રસ્થ આશ્રમ જ છે. એ 50 વર્ષ પછી આપણી સંસ્કૃતિમાં સાંસારિક બધો મોહ છોડી કેવળ પ્રભુ પરાયણ થઈ જવું એવું બધે જ લખ્યું છે અને ઘણા એવું કરે છે. આ બધા સમર્પિતો બેઠા છે એ બધા વાનપ્રસ્થો છે. આબરુ ભેર નિવૃત્તિ લેવી, સમજાણો. સલાહ સૂચન જરૂર હોય અને પૂછે તો જ આપવા. આજે માણસ છૂટો કરેલો બળદ ધૂસરીમાં માથું નાખે એમ કરે છે, પછી એની આબરુ ન રહે. સમજી ગયા ને? છોડી દીધું એટલે છોડી દીધું, પછી માથા મારી મારી નહીં કરવાના. નિવૃત્તિ એટલે નિવૃત્તિ મૂકી દીધા પછી પાછું જોજો કરીએ ને ડોકા કાઢીએ તો એટલે એમ કે તો આવતા રહ્યો ને, હું કામ ન્યા ગયા છો? રોજ ઉઠીને ફોન કરો છો, કુંડલમાં રિયા રિયા અમને સંભાળો છો, અહીંયા અહીંયા આવો. માટે આબરૂ ભેર પછી આ આશ્રમમાં રહેવું, વાનપ્રસ્થ આશ્રમમાં. આ રીતે વાનપ્રસ્થ આશ્રમ સંસ્કાર બતાવ્યો. હવે સંન્યાસ આશ્રમ સંસ્કાર આપીએ છીએ. પ્રાચીન કાળમાં બ્રહ્મચારી આશ્રમ પૂર્ણ થયા બાદ જો વ્યક્તિને વૈરાગ હોય તો સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરવામાં આવતો. ભણી રહ્યા પછી જો એને વૈરાગ થાય તો ગ્રસ્થ આશ્રમ નહીં કરતા સંન્યાસી થવું, સાધુ થઈ જવું. જાબાલ ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે, યદહરેવ વિરજેત તદહરેવ પ્રવજેત. જે દિવસે મનુષ્યને વૈરાગ ઉપજે તે જ દિવસથી તે ત્યાગાશ્રમ સ્વીકારી શકે છે. આ સંસ્કારમાં અન્ય બાકી રહેલા સંસ્કાર કરતા પણ અનેક ઘણું દૈવત રહેલું હોય છે ત્યાગી થવામાં. તેને અન્ય સંસ્કારોમાંથી પસાર થવાનું રહેતું નથી, એમાં જબર દૈવત છે. ત્યાગી થઈ જાય અને પછીના સંસ્કારોની જરૂર રહેતી નથી. વળી શ્રીમદ ભાગવતમાં વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કહ્યું કે યહ સ્વકાત પરતો વેહ જાત નિર્વેદ આત્મવાન રુધિકૃત્વા હરિમ ગેહાત પ્રવજેત સ નરોત્તમ. હે નરેશ, જે પોતાની મેળે અથવા પરોપદેશથી વૈરાગ પામી આત્મા તથા પરમાત્માના તત્વને જાણી શ્રીહરિને હૃદયમાં રાખી ઘરમાંથી ચાલ્યો જાય છે, ત્યાગી થાય છે, એ જ પુરુષ ઉત્તમ છે. વૈરાગ હોય તો ગમે તે ઉંમરે ત્યાગાશ્રમ સ્વીકારી શકાય છે અને વૈરાગ ન હોય તો ત્યાગાશ્રમ નો જ લેવો. કેમ જે વૈરાગ વિનાનો ત્યાગાશ્રમ જીવન પર્યંત ટકતો નથી. પ્રાચીન કાળમાં વૈરાગ ન હોય તે વ્યક્તિ બ્રહ્મચાર્ય આશ્રમ પૂર્ણ કરી ગુરુની આજ્ઞા લઈ ગ્રસ્થ આશ્રમમાં પ્રવેશ કરતા. 50 વર્ષ સુધીના ગ્રસ્થ આશ્રમ બાદ વાનપ્રસ્થ આશ્રમ અને તેમાં 75 વર્ષથી વધુ ઉંમર થયે પતિ પત્ની સંન્યાસ આશ્રમ ગ્રહણ કરતા. આમ બધું પ્રાચીનમાં હતું. પણ આજ ભગવાન સ્વામિનારાયણે સ્કંદ પુરાણસ્થ વાસુદેવ મહાત્મયમાંથી એ ગ્રહણ કર્યું કે કળિયુગમાં વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ્ત આશ્રમ નિષેધ છે. હવે જેને આવું ભજન કરવું હોય એને સાધુ થવું અને મંદિરોમાં રહેવું, અને જે સાધુ ન થઈ શક્યા હોય એમણે પછી સમર્પિત થવું, વાનપ્રસ્થ થઈને સંતો ભેળા રહેવું, આ રીતે વાનપ્રસ્થ થવું, એવી એક નવીન આજના યુગને અનુસારે પ્રણાલિકા પ્રચલિત થઈ ભગવાન સ્વામિનારાયણે કરી. આ રીતે જીવાય તો સુખે નિર્વાસનિક થઈ ભગવાનને પામી જવાય છે. હવે વાલા ભક્તો, 16મો સંસ્કાર આવ્યો છેલ્લો. આ સંસ્કાર થઈ રહે એટલે પૂરું. અંત્યેષ્ટિ સંસ્કાર એટલે કે અગ્નિ સંસ્કાર. મનુષ્ય શરીર પંચભૂત પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશનું બનેલું છે. આત્મા શરીરમાંથી નીકળે છે પછી શરીરને શબ કહેવામાં આવે છે. એનું નામ શબ પડી જાય છે. શબમાં રહેલા પાંચે ભૂતને પોતપોતાનામાં વિલીન કરવાની પ્રક્રિયાને અંત્યેષ્ટિ સંસ્કાર કહે છે. યજ્ઞના પાયા પર રચાયેલ ભારતીય સંસ્કૃતિમાં જીવનની સમાપ્તિ વેળાએ શરીરને પણ યજ્ઞોમાં હોમવાનું સ્વીકારાયું હોવાથી અંત્ય એટલે કે છેલ્લો, ઇષ્ટિ એટલે કે યજ્ઞ, એ રીતે અંત્યેષ્ટિ સંસ્કાર એવું નામ મળ્યું અગ્નિ સંસ્કારને. શબને જળમાં પધરાવવું, પૃથ્વીમાં દાટવું, જંગલમાં અથવા નીચી જગ્યાએ ખુલ્લું મૂકવું વગેરે રીતો ઇતર ધર્મોમાં સ્વીકારવામાં આવી છે. પ્રાચીન કાળથી જ ભારતીયોની વાત અલગ છે. હિન્દુ ધર્મમાં અગ્નિ સંસ્કાર સ્વીકારવામાં આવ્યો છે. અગ્નિ સંસ્કાર સ્વીકારવા પાછળના કારણો અદ્ભુત છે જે તમને સંભળાવું. બીજે ક્યાંક દાટી દેવું, ક્યાંક જંગલમાં મૂકી આવવું, ક્યાંક ખુલ્લું મૂકી દેવું, ક્યાંક પાણીમાં નાખવું, આવા બધા અંત્ય સંસ્કાર છે. પણ ભારતમાં આપણા લોકોએ પ્રાચીન કાળથી જ અગ્નિ સંસ્કાર માન રાખ્યો છે. એના કારણો એ છે કે પ્રાચીન કાળથી જ ભારતીયોની દ્રઢ માન્યતા હતી કે આ દેહનો ત્યાગ કર્યા પછી જીવાત્મા ફરી આ દેહમાં આવશે નહીં, બીજો જન્મ પામશે અથવા તો સ્વર્ગ વગેરે લોકમાં જશે, મોક્ષ પામશે, માટે આ શરીરને રાખવાનો કોઈ અર્થ નથી. ત્યારે અમુક સંસ્કૃતિમાં ધર્મમાં એવું છે કે પાછો એનો જન્મ થશે એટલે એનું શરીર બહુ મોટો પીડામેર કરીને એમાં મૂકી રાખે કે પાછો એ આવશે. આમાં આપણને તો એ ખબર જ છે કે આ દેહમાં ફરીને જીવ આવવાનો નથી. મૃત્યુ પછી જીવાત્માને આ શરીર છોડવું પડ્યું હોવા છતાં વર્ષો સુધી જે શરીરમાં તે રહ્યો હોય તેની વાસના છૂટતી નથી અને જીવાત્મા શરીરની આસપાસ જ ફેર્યા કરતો હોય છે. શરીરના અગ્નિ સંસ્કાર સાથે જ તેનું ભસ્મીભૂત શરીર પ્રત્યેનું વળગણ નાશ થતા અનંતના માર્ગે આત્મા પ્રયાણ કરે છે. એટલે આ તો રાત થઈ ગયું, ભાગો. એમ પણ અગ્નિ સંસ્કાર સારો છે. તે જો ભારતીય ઋષિ મુનિઓની દ્રઢ માન્યતા હતી કે અગ્નિદેવને આપેલ તમામ પદાર્થો સ્વર્ગના દેવતાઓને પહોંચે છે અને મરણ બાદ જીવાત્માને પ્રાપ્ત થાય છે. આવી શ્રદ્ધાથી જ યજ્ઞમાં વિવિધ પ્રકારની આહુતિઓ આપવાની ભાવના ફેલાઈ હતી. આ જ રીતે મૃત્યુ બાદ આ શરીર પણ અગ્નિદેવને સોંપી દેવાથી નવું શરીર સ્વર્ગ લોકમાં પ્રાપ્ત થશે. આ ભાવના પણ અગ્નિ સંસ્કારની પાછળ સમાયેલી છે. ચોથું, ઘણા મૃત શરીરો રોગગ્રસ્ત હોય છે. જમીનમાં અથવા જળમાં પધરાવવાથી રોગના જીવાણુઓ પૃથ્વીમાં અથવા જળમાં ફેલાય છે. જીવોને પણ એ પ્રદૂષણ દ્વારા પરેશાન કરે છે. આવી શક્યતા જો એને અગ્નિ સંસ્કાર ન કરો અને શબને જળમાં નાખી દો, ખુલ્લું મૂકી દો, તો બહુ વધી જાય છે રોગની શક્યતા. જ્યારે અગ્નિદાહ થતાં તમામ રોગના જીવાણુઓનો પણ નાશ થઈ જાય છે, સમાજ તંદુરસ્ત રહે છે. એ રીતે પણ અગ્નિ સંસ્કાર એ ભારતીયોનો શ્રેષ્ઠ સંસ્કાર છે. પાંચમું કારણ, પૃથ્વીમાં ઘણા બધા શબને દાટવા માટે જમીનનો પુષ્કળ ઉપયોગ કરવો પડે. વસ્તી વધારાની સાથે શબ માટેની જમીન આરક્ષિત રાખતા આ સમસ્યામાં ઉમેરો જ થયા કરે છે કે કેવડા મોટા પછી આપણે એ બધા સ્થળ રાખવા પડે. કબ્રસ્થાનો વિઘાન વિઘાના જોઈ, જ્યારે એક જ સ્મશાનમાં અનેક વ્યક્તિઓને અગ્નિ સંસ્કાર સહેલાઈથી કરી શકાય છે. આજે સમગ્ર વિશ્વમાં બૌદ્ધિકો અગ્નિ દાહને જ ઉત્તમ ગણે છે, જે ભારતીયો વર્ષો પહેલા પાસ કરેલી રીતિ છે. લંડનના સુપ્રસિદ્ધ વિચારક સર ટોમ્પસને પોતાના મોર્ડન ક્રિમેશન ઇફ્ટ્સ હિસ્ટ્રી એન્ડ પ્રેક્ટિસ પુસ્તકમાં કહ્યું છે કે ઇટાલી વગેરે દેશોમાં પણ પહેલા શબદાહની જ પ્રથા હતી, પછી ક્યાંકથી આવી ગયો કબ્રસ્તાન. ઇંગ્લેન્ડના વિદ્વાન સર હર્બર્ટ સ્પેસરે પોતાના વસિયતનામામાં લખ્યું કે પોતાના દેહને બાળવામાં આવે તે રીતે તેમના દેહને પછી બાળવામાં આવેલો. આ કોઈ મોટો માણસ છે. બર્નાર્ડ શો, મોટો તત્વચિંતક, એણે પણ પોતાના વસિયતનામામાં પોતાના દેહને અગ્નિદાહ આપવો એવું લખ્યું, પછી એને અગ્નિદાહ દેવાયેલો. અગ્નિ સંસ્કાર બાદ અસ્થિ ભેગા કરી એનું ઘેલા ગઢડા ગોમતી ગંગા વગેરે તીર્થ જળમાં વિસર્જન કરવું, મરણ સૂતક પાળવું, એકાદશ આદિ શ્રાદ્ધ કરવા, દાન કરવા, બહેણું, શોક સભાનું આયોજન કરવું, પારણ ગોઠવવી વગેરે વગેરે બધી વિધિઓ પણ અંત્યેષ્ટિ સંસ્કાર સાથે જ વણાયેલી છે. આ સંસ્કાર જીવાત્માને શુભ ગતિ પમાડનાર છે. શુભ ગતિ પમાડનાર હોવાથી એનું અર્ધ દૈહિક સંસ્કાર એવું પણ નામ અપાયું છે. વાલા ભક્તો, વ્યક્તિના મૃત્યુ બાદ તેના સ્વજનોને શોક થાય છે, તે મૃતાત્માની શી ગતિ થઈ છે? અંત્યેષ્ટિ સંસ્કાર આવી લાગણીઓ અને ચિંતાઓને સમાવવામાં ઉપયોગી નીવડે છે. બધા સંસ્કારો, અંત્યેષ્ટિ સંસ્કાર, અગ્નિ સંસ્કાર એક શાસ્ત્રોક્ત વિધિ છે, એટલે કરવી જ જોઈએ. સાથે સાથે એ પણ સમજવું જરૂરી છે કે આ સંસ્કાર યથાશાસ્ત્ર થાય તો જ મૃતાત્માની સદગતિ થાય. ઠીક છે, તેવું ભગવાનના ભક્ત માટે નથી. પાછું સાચા ભક્તની ક્યારેય અવગતિ થતી જ નથી, આ વાત સમજી રાખવી. સાચા ભક્તને તો ભગવાન મૃત્યુ બાદ તત્કાળ જાતે આવીને પોતાના ધામમાં તેડી જાય છે. તે વચનામૃત લોયાના ત્રીજામાં કહ્યું છે, ગમે તે રીતે ભગવાનના ભક્તોનો દેહ પડે પણ એનું ક્યારેય અકલ્યાણ થતું નથી. અને ભગવાન સ્વામિનારાયણે તો આપણને વચન આપ્યું છે કે મારા જનને અંતકાળે જરૂર મારે તેડવા આવવું, બિરુદ મારું એને બદલે તે સર્વજનને જણાવવું. તો વાલા ભક્તો, આ 16 સંસ્કારની વાત તમારા આગળ બહુ વિસ્તારથી અમે કરી. હવે આ 16 સંસ્કારો જો આપણે ન કરીએ તો શું ફળ થાય, કરીએ તો શું, એવું બધું થોડુંક ડિટેલથી તમને કાલે કહીશ. સહજાનંદ સ્વામી મહારાજની જય.